तुई मनसी सने स्थिर त्वमाप्ते भगवती मानुष मूर्ति वासुदेवे निजरुदि पृथगे कमेकमंगं चरणतलादि विचिन्त्यमस्य पुंसां ध्वज कमलयवाङ्कुशूर्ध्वरेखा प्रमुखसुलक्षणलक्षितेश्च रम्ये अतिशय मृदुलेश्च या वैकाभे चरणतले मनसश्च चिन्तनीये ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय हरिकृष्णाय श्रीसहजानन्दे स्वामिने नमो नमः। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री घनश्याम महाराज ने।
वाला भक्तो सर्वावतरिष्ठ देव भगवान स्वामीनारायण महाप्रभु ने पूर्ण कृपा थी तेमज परम पूज्य आचार्य जी महाराज परम पूज्य लालजी महाराज अरुण आशीर्वाद थी अपने 13मी सत्संग छावणी में बीजा दिवसे अपने वचनामृत प्रारंभ करवा जई रहा छे। आ वक्त वचनामृत अंदर आप प्रथम प्रकरण समझवा माटे प्रयास करवो छे। जो कि वचनामृत समझवा माटे भक्तो में कोई टीचर ज नहीं बधा विद्यार्थी छे। आपणे बधाए भगवान ने प्रार्थना करी कि महाराज आपने आ परावाणी अमने विशेष ने विशेष समझाय एवी कृपा दृष्टि करजो। कारण कि बीजा शास्त्रों समझवा सरल छे। निज अनुभवनी साथे कहूँ छू कि अन्य शास्त्रों करता वचनामृत समझवू घणु गहन छे। कारण कि अन्य शास्त्रों की अंदर मुमुक्ष ने मुक्तों संवाद महदअंशे हो जरे आनी अंदर मुक्त ने महाराज संवाद है। आम तो ब्रह्म ने परब्रह्म संवाद है। एट आ ग्रंथ महालौकिक है। बहु साचु कहू छू। मने घणी फेर एवो विचार आवे छे कि जगत ने जे दाड़े वचनामृत ज्ञान थी जाशे તે દાડે આખું આપણે નહીં આખી દુનિયામાં કોઈ ભગવાન સ્વામિનારાયણ સિવાય અન્ય નિષ્ઠા બાંધવા માટે તૈયાર નહીં હોય। ભગવાન સ્વામિનારાયણ સિવાય ક્યાંય ભગવાન પણ એની હા નહીં પડે જે દાડે વચનામૃતનું જ્ઞાન થશે। વચનામૃતનું જ્ઞાન નથી ત્યાં સુધી જ માણસ માથા મારી મારી કરે છે। વચનામૃતનું જ્ઞાન થતાની સાથે જીવાત્માને ભગવાનમાં લગાવ લાગી જાય છે અને ખબર પડે છે કે ઓહો હો હો વચનામૃતની આગળ અન્ય સમજણ કેવી છે। તો બે વેપારી એકી સાથે માલ લઈને નીકળ્યા છે પણ એકની પાસે એક મણ હીરા છે અને બીજાની પાસે એક મણ બટેકા છે। એ બે વેપારીની સ્થિતિમાં જેટલો ભેદ છે એટલો ભેદ જેને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના સમજાણે છે એ અને અન્ય વાતને સમજનારો બંનેમાં આટલો ભેદ છે। ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સમજાણા એ તો હીરાનો વેપારી છે એટલે બને એટલો પ્રયાસ આપણે મહારાજને સમજવા માટે કરશું। થોડું શાસ્ત્ર ગહન છે અને એ તો હકીકત છે ને। શ્રેષ્ઠ વસ્તુ હંમેશા થોડી ગહન હોવાની પરંતુ ભગવાન પ્રેરણા કરે તો મૂંગો પણ બોલતો થઈ જાય બેરો પણ સાંભળતો થઈ જાય લંગડો પણ ચાલતો થઈ જાય એમ આપણે સામાન્ય બુદ્ધિવાળા હોવા છતાંય પણ ભગવાનની પરાવાણીને સમજતા થઈ જઈએ। પણ મન બરાબર અહીંયા દેહ બરાબર અહીંયા વૃત્તિ બરાબર અહીંયા અને દ્રષ્ટિ પણ બરાબર અહીંયા દ્રષ્ટિ જેની ફગે એની વૃત્તિ ફગે યાદ રાખજો। દ્રષ્ટિ ફગ્યા પછી વૃત્તિ સ્થિર ન રહી શકે। દ્રષ્ટિ અહીંયા દ્રષ્ટિ જેને અહીંયા હશે એની વૃત્તિ જ અહીંયા રહેશે ઊંઘી જશે એને સેટિંગ નહીં થાય, બાર વયો જશે એને સેટિંગ નહીં થાય, સંપૂર્ણ અહીંયા રહેવું પડે. રઘુભાઈ અહીંયા રહેવું પડશે. આખી શિબિરમાં ગહનમાં ગહન હું સમજુ ત્યાં સુધી જો કોઈ વિષય હોય તો વચનામૃતનો છે. એટલે આપણે બધા એકાકાર જ્યારે થઈએ ને ત્યારે મેળ પડે. અમારે એકાગ્ર થવું પડે ને તમારે પણ એકાગ્ર થવું પડે. ખાસ કહું, જેને ઊંઘની આદત બહુ હોય ને એને હાવ સામે તો બેહવું જ નહીં. હોય આદત, કથા શરૂ થાય જો ને સુરા ખાચર કથામાં બેહે એટલે 5-10 મિનિટ થાય એટલે ઊંઘવાનું શરૂ કરી દે. મહારાજ કે દરબાર શું ઊંઘો? મારે કે મહારાજ હું તો કાંઈ ઊંઘતો નથી. આ ભટડો કોણ જાણે ક્યાંથી ઊંઘ લઈ આવે છે કે એ પોથી ખોલે નીકળે છે અંદરથી કે કરી દે લ્યો પોથી બંધ અને વાતો કરે બંધ હમણાં ઉડી જાય કે એમ. જેને પોથીમાંથી ઊંઘ શરૂ થતી હોય એને હાવ સામે ન બેહવું. તો વાતને એને સમજવી નથી, એને તો ઊંઘી જવું છે, પણ અમને સમજાવીને મોજ આવશે ને બિચારા સાંભળવાનું મોજ, સાંભળનારને મોજ આવે, એને સાંભળવું જ નથી. કહો માટે ખબરદાર. પ્રથમનું પહેલું વચનામૃત એને પ્રથમ આપણે સમજવા પ્રયાસ કરશું. સભાને યાદ રાખવા માટે ભગવાનના ભક્તો પ્રયાસ કરજો. મહારાજે જતા જતા ધામમાં જતા જતા બહુ મોટી મહેર કરી. મહારાજા પૃથ્વી પર આવ્યા પછી 39-39 વર્ષ સુધી પોતે ગયા પછી જીવાત્માનું પાછળથી શ્રેય થતું રહે એવું કોઈ નિર્માણ કર્યું નથી, યાદ રાખજો. મહારાજ મનમાં વિચારે છે મારી સાથે આવેલો કાફલો અને એના જોગમાં આવેલો કાફલો અક્ષરધામમાં પહોંચી જાય એટલે કામ પૂરું થઈ જાય. ધ્રુત અવતારમ યતકાર્યમ તત્કૃતમ સકલમ કિલ. અને તૈયાર થઈ ગયું, મારાના મનમાં થયું મારે કરવાનું તો બધું જ કામ પૂર્ણ થયું. પણ વળતો વિચાર આવ્યો આ ભૂમંડળ તો બહુ કાળ સુધી ચાલવાનું છે, તો બિચારે બીજા મુમુક્ષુનો હું વાંક, એમ એનો વાંક ગનો ખરો કઈ, એને માટે કંઈક કરતો જાઓ. તથાપિ ભાવિ નામ ઋણામ કાર્યમ કિંચિત ધિતમ મયા. ભવિષ્યના મોક્ષ માટે કંઈક કરતો જાઓ આ વિચાર મારીને ઉપજ્યો છે. અને વિચાર જ્યારે મારીને ઉપજ્યો ને ત્યારે મહારાજે 3 ગૂઢ સંકલ્પો કર્યા છે. એમાં પહેલો સંકલ્પ કર્યો છે કે આ રીતવા મંદિરાણી હું મારે હાથે મંદિરોનું નિર્માણ કરું. બીજો સંકલ્પ કર્યો છે હું મારે સ્થાને ધર્મકુળની અંદર શુદ્ધ ગુરુ પરંપરાની આચાર્ય પદની સ્થાપના કરું. ત્રીજો સંકલ્પ કર્યો છે હું શાસ્ત્ર રચું અને રચાવું. અને પછી મહારાજે નિર્માણ કર્યું. તમે જુઓ કોઈ પણ વસ્તુ આ સંપ્રદાયની અત્યારે અસ્તિત્વમાં દેખાતી હશે ને તો એ છેલ્લા 10 વર્ષનું જ કાર્ય હશે. છેલ્લા 10 વર્ષ કોઈ પણ મંદિર દેખાતું હશે, ગરડાનું હોય તોય ભલે, વડતાલનું હોય તોય ભલે, ભુજનું હોય કે અમદાવાદનું હોય, મહારાજ જાતે બાંધેલા મંદિરોમાં પણ તમને છેલ્લા 10 વર્ષનું જ કાર્ય દેખાશે. કારણ કે પહેલું મંદિર મહારાજ અમદાવાદનું બાંધ્યું 78માં બાંધ્યું, 86મા ધામમાં 8 વર્ષનું કાર્ય. કોઈ પણ કાર્ય તમે ઉઠાવો, શિક્ષાપત્રીનું મહારાજ આલેખન કર્યું પરંતુ એ સંવંત 1882માં કર્યું, મારે ધામમાં 86 ગયા એટલે 4 વર્ષનું કાર્ય. કોઈ પણ વાત તમે ઉઠાવો તો તમને સ્પષ્ટ દેખાશે કે છેલ્લા 10 વર્ષનું જ મારે કાર્ય ભવિષ્યના મુમોક્ષ માટે માને આપણા માટે કરીને ગયા છે. માટે આપણે એને બરાબર ઝડપી લેવું જોઈએ. વચનામૃત પણ છેલ્લા 10 વર્ષનું જ છે, કારણ કે પેલું વચનામૃત ક્યારે લખાણું? 76માં. ધામમાં ક્યારે ગયા? 86માં. એટલે ભગવાનના ભક્તો આપણને જે પ્રાપ્ત થયું છે એની વિશેષને વિશેષ આપણે અનુભવીએ એ જ જીવનું સાફલ્યપણું છે. તો આપણે સભા વાંચીને પછી વચનને સમજવા પ્રયાસ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માક્ષર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી. પહેલું જ વચનામૃત મહારાજ રાજ ઉજાગરો કરીને લખ્યું છે. બોલો, આ રાત ઉજાગરો કર્યો છે અને વાતો કરી છે. 1886ના માક્ષર સુધી ચોથનું આ વચનામૃત છે, સાધુની જાયગામાં વચનામૃત લખાણું. આનો બીજો અર્થ એવો પણ થાય કે મહારાજના મનમાં થયું મારે આધ્યાત્મિક સદ્ધરતા અર્પવી છે તો મારે સાધુને સદ્ધર કરવા, સાધુ સમાજ સદ્ધર થશે જ મારે હરિભગતને સદ્ધર કરવો મારે કઠણ પડશે. અને આધ્યાત્મિક સ્તરમાં સાધુ જેટલા સદ્ધર ગ્રસ્ત ભક્તો એટલો સદ્ધર થશે. એટલે મહારાજે સાધુના જાયગાની અંદર પહેલી વાત શરૂ કરી છે અને એ પણ રાત્રિની વિશે મહારાજે આ વચનામૃત કહેવાનો પ્રારંભ કર્યો. જોકે ભક્તો મહારાજે વચનામૃત કીધા જ છે, લખ્યા નથી, લખ્યા સદગુરુ સંતોએ, ગોપાળાનંદ સ્વામીન, શુકાનંદ સ્વામીન, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીન, એ મહાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતોએ લખ્યા. અને દિવ્ય તત્વ જો મહારાજ બોલતા ગઢડામાં, કોઈક વડતાલમાં બિરાજતા હોય, કોઈ જૂનાગઢ હોય, કોઈ અમદાવાદમાં હોય, પણ પરાસ્થિતિને પામેલા પુરુષો ત્યાં બેઠા બેઠા બધું સાંભળે અને લખે. ચાર છ મહિને જ્યારે ભેળા થાય, આજની જેવું કાંઈ નહોતું વાતાવરણ, મોબાઈલની દુનિયા નહોતી, આ ફોરવેલ ફોર ટ્રેક નહોતું થયેલા અને ફોરવેલ ગાડીઓ નહોતી, પરંતુ એની સ્થિતિ બહુ ઊંચી હતી. આજના જમાનામાં તાય તેમ બોલો તો અમેરિકામાં સંભળાય, લો એ પોઝિશન છે. તે દાડે યાંત્રિક યુગ નહોતો પરંતુ મંત્ર યુગ હતો, ભજનના બળે તાકાત હતી. એટલે ત્યાં બધા બેઠા બેઠા લખે, છ મહિને ભેળા થાય, આઠ મહિને ભેળા થાય, પછી મહારાજ બધાને ખરડા માંગા, લાવો તો લખેલું. બધાને ખરડા ભેળા કરે ને તો તમામનું એક જ સરખું લખાણ હોય, કોઈના લખાણમાં કાનો માત્ર રસ્વ દીર્ઘયની ભૂલ પણ ન હોય. કારણ કે કાનો માત્ર રસ્વ દીર્ઘયની ભૂલ તો ક્યારે આવે, વિદવત્તા કમ હોય તો આવે ને. આ તો બધા મહાન જબર વિદ્વાન હતા, લીતો ભૂલ આવવાની શક્યતા નહોતી અને નિરાવરણ સ્થિતિને પામેલા હતા, જેને કારણે મહારાજ જે બોલાણું, મહારાજ જે બોલ્યા એને એને લખ્યું અને જ્યારે ભેગા થયા, એ રૂપરેખા જ્યારે રજૂ થઈ, મહારાજ વાંચી, મહારાજ બહુ રાજી થયા. મહારાજે પછી સંતોને કહ્યું છે કે સંતો પરમહંસો, તમે વચનામૃતો તો ઘણા બધા લખ્યા છે, હજાર વચનામૃતો લખ્યા છે, પરંતુ એવા એવા વચનામૃતનું તારણ કરો જેમાં બધ આત્માને પણ સમાસ થાય, મુમુક્ષ આત્માને પણ સમાસ થાય, મુક્ત આત્માને પણ સમાસ થાય. અમારે ખાલી મુક્તને જ અક્ષરધામમાં લઈ જવા એમ નહીં, અમે મુક્તને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા નથી, અમે મુક્તને તો અક્ષરધામમાંથી લઈને આવ્યા છીએ, અમે તો મુમુક્ષને બધ આત્માને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છીએ. અને યાદ રાખજો, બધ આત્મા પણ મોક્ષ માટે પૂર્ણ અધિકારી છે, પૂર્ણ અધિકારી. મહારાજ કે બધને મારે લઈ જવા છે, માટે બધું અનુસંધાન રાખીને તમે લખજો. એટલે સંતોએ બધું અનુસંધાન રાખીને લખ્યું, એટલે મહારાજ ભક્ત ભાવથી બોલેલા વચનામૃતમાં રહેવા દીધા, યાદ રાખજો. ન તો કાઢી નો નાખે ભલામણ, હજાર વચનામૃતમાંથી 262 રહેવા દીધા, બાકીના બધા કાઢી નાખ્યા, તો આ ભક્તપણાના લખેલા પ્રથમનું પાંચમું કાઢી નો નાખત, જાણી જાણી રહેવા દીધું. કે બધ આત્મા છે, સામાન્ય સ્થિતિ વાળો આત્મા છે, એને જાજુ જ્ઞાન નહીં થાય, પણ એટલું તો થશે કે સ્વામિનારાયણ મહાપુરુષ છે, મહાપુરુષપણાની ભાવના થશે ને તોય પણ હેત થશે, હેત થશે અને સત્સંગમાં આગળ વધશે, પછી ખબર પડશે આ મહાપુરુષને તો ભગવાન છે. એટલે એક સ્ટેપ એનો આગળ જશે, એ મુમુક્ષ કક્ષા સુધી પહોંચશે, અને મુમુક્ષ કક્ષા સુધી પહોંચ્યા પછી વળી સત્સંગ કરશે ત્યારે એને ખબર પડશે આ ભગવાન નહીં, આ તો ભગવાન ના પણ ભગવાન છે અને સર્વોપરી પરબ્રહ્મ ભૂમંડળ ઉપર પધાર્યા છે. એવા હેતુસર વચનામૃતની અંદર મહારાજ ભક્તભાવથી બોલ્યા, અવતાર ભાવથી બોલ્યા, અવતારી ભાવથી બોલ્યા. અને એ મહારાજ તો બોલ્યા પણ સંતો એને રાખ્યા પણ ખરા, નતર આપણે આપણી બુદ્ધિ ઉપયોગ કરીએ અને વિચાર કરીએ, આ પ્રથમનું પાંચમું તો કાઢી નાખવું હતું, બીજા ન કાઢ્યા કાંઈ નહીં, પણ એને જાણી જાણી રહેવા દીધું છે, બધ આત્મા પણ અહીંયા સુધી પહોંચી શકે એવા હેતુસર એ વચનામૃતને રહેવા દીધું છે. મારા સભા ભરીને બેઠા છે, મહારાજ વાતનો પ્રારંભ કરે છે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે, મોક્ષના પથમાં કયું સાધન બધાથી કઠણ છે. ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો. અને હજી શરૂઆતમાં જ મહારાજ બધાને બોલ્ડ કરી દીધા, પછી એ ખુદ એ સ્થિતિ રહી. માણસ જો ને આમ કોઈ કાર્ય કરતો ને આમ પ્રથમ તબક્કે જ કન્ફ્યુઝ થઈ જાય ને, પછી કાર્યમાં સફળતા ન મળે. આમ પહેલા જ વચનામૃતના પહેલા જ પ્રશ્નમાં તમામ વિદ્વાનો કન્ફ્યુઝ થઈ ગયા કે આપણે બીજી બધી તો વિદવત્તા ઘણી જ દાખી પણ આ ખબર પડતી નથી. મહારાજના પ્રશ્નનો ઉત્તર કોઈથી થયો નહીં. શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. કારણ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં આવી હોય, તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે પદાર્થ પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે, તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મહોલ આદિ જે જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી, ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. કઠણ સાધનમાં ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી તે છે, અને પ્રાપ્તિમાં પણ એ જ છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, મહારાજ કહે છે એમને, આપણને અનુભવ જ હોય ને કે કઠણમાં કઠણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ છે. કોઈને એમ કહે કે તમારે 12 કલાક સુધી સેવા કરવાની છે, કરે, અને કઠણ ન પડે. બોલો, આપણને ખબર છે ને, આપણે મંદિરનું કામ હાલતું હતું, તે ગામડેથી બસો ભરી ભરીને આપણે હરિભક્તો લાવતા હતા, 12 ને 14 કલાક સુધી અહીં દાખલો કરે, પાયા ખોદે, પાયા બુરે, પણ તો થાકતા નહોતા. 12 કલાક કે 14 કલાક પછી પણ થાકની અનુભૂતિ થતી અને મોજમાં રહેતા. બોલો, તાજા રહેતા. પણ એમ કીધું કે હવે બસ ભરીને લાવ્યા છીએ, તો હવે 14 કલાક સુધી આપણે ધ્યાનમાં બેહારવાના છે અને અખંડ વૃત્તિ રાખવાની છે. કેમ થાય? હમણાં મેં આમ બાથરૂમ ગયા ને ત્યારે એક ભગત મને મળ્યા, મને કે સમય ઓલું કાઢી નાખ્યું સારું થયું. મેં કહ્યું એ કે પોર નતું આખી વિચે બિહાડી રાખતા કે યુવાન નથી લાવવાના ને. મેં કીધું આવશે ધીમે ધીમે, ધીમા કમો. અડધો કલાકનું અનુષ્ઠાન એ જો કઠણ પડે તો અખંડ વૃત્તિ ન ખંડિત ઇતિ અખંડ, ખંડિત જ ન થાય, ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ હટે જ નહીં. એ શબ્દ દુનિયામાં કોઈ આ સંશોધન નહોતું કર્યું. જગતમાં કઠણમાં કઠણ શું છે? મહારાજે કીધા પહેલા તમે કોઈ શાસ્ત્ર બતાવો જેમાં લખ્યું હોય કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણ છે. કોઈ જગતમાં સંશોધન નહોતું કરી શક્યું. બધાએ કઠણ અલગ 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 સાધનો બતાવ્યા. તપ કરવું કઠણ છે, કોઈ એમ કીધું ધ્યાન કરવું કઠણ છે. મહારાજ કે ધ્યાન કરતા પણ વૃત્તિ રાખવી કઠણ છે, કારણ કે ધ્યાન કરતો કરતો જીવ શી ખાતરી કોનું ધ્યાન કરે? ભગવાનનું કરે, માયાનું મળે કરવા, પણ વૃત્તિ રાખવામાં બીજો વિકલ્પ જ નહીં. આમ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે. એટલે દુનિયામાં જેની વાત જે વાત સંશોધાણી નહોતી, શોધી શકાણી નહોતી, એને મહારાજ શોધી. મહારાજ કે મારા સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ કઠણ છે. અને ભક્તો, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની જેને ટેવ પડે એ જ ભક્ત મોટપને પામે, અને જેને સંપૂર્ણ ટેવ પડી જાય એ મોટા મોટો ભગત છે. લો, એવું મહારાજ કહે છે. મહારાજ કે મારા સ્વરૂપમાં જે વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે, એથી કોઈ કઠણ સાધન નથી. ને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. જોકે આપણા મોટા મોટા સંતો અને ભક્તોએ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ બહુ રાખી છે. એવી સ્થિતિવાળા બહુધા સંતો હતા. સિદ્ધાનંદ સ્વામી 1 સેકન્ડ ભગવાનની મૂર્તિ ન ભૂલે. બોલો, કૃપાનંદ સ્વામી 1 સેકન્ડ ભગવાનની મૂર્તિ ન ભૂલે. તેલની ધાર જેમ તૂટક ન થાય એમ સ્વામીને મહારાજના સ્વરૂપમાંથી વૃત્તિ તૂટક ન થાય. આપણે અખંડ રહે તો બહુ સારી વાત, કદાચ ન રહે તો આ કથામાં તો મહેનત કરીએ કે કથા સાંભળીએ ત્યાં સુધી, કથા કાને કરીને સાંભળવી અને મને કરીને ભગવાનને સંભાળી રાખવા, વૃત્તિ મહારાજના સ્વરૂપમાં રાખી. માનસી પૂજામાં જે સ્વરૂપને ધાર્યું હોય અને જે રીતે મહારાજને બેસાડ્યો એ સ્વરૂપના દર્શન કરે રાખવા, એ સ્વરૂપની અંદર મનને પરોવે રાખવું. ભગવાન જેટલા સાંભળશે, યાદ રાખજો, ભગવાન જેટલા સાંભળશે એટલી જ માયા દૂર જશે. અને ભગવાન સંભાળતા થકા, યાદ રાખજો, ભગવાન સંભાળવાની પ્રક્રિયા કઠિન છે. ભગવાનને સંભાળવાની પ્રક્રિયા કઠિન છે. ભગવાનને સંભાળવાની જે પ્રક્રિયા છે એ કદાચ થોડીક બોજારૂપ પણ લાગશે, બોજારૂપ પણ લાગશે, પણ એકવાર ભગવાન સાંભળવા મળશે પછી કઠિનાઈ હટી જાય. જેમ આમાં ઘણા બધા બેઠા હીરા શીખતો હોય ત્યારે કઠણ લાગે, અને એમ લાગે કે માળો આ તો કેમ કરીને થાય. એમ પહેલી વાર ઓલો દેખાડે, જોઈએ ટીકમાં ન જાય ને ધારમાં જોઈને દેખાડે ત્યારે પરસેવો વળી જાય બિચારા. અને કેટલું બિચારો ધ્યાન રાખે, ઓલું અંગૂર મૂકે તો ધ્યાન રાખે, રખે ને કાંઈ નો વાંધો આવે, ઊંચકે તો ધ્યાન રાખે, અંદર જોવે તો ધ્યાન રાખે, કેટલું ધ્યાન રાખે તોય પણ કા ટેબલમાં ગરી જાય ને કા ધારમાં જતું રહે અને કા તરખુણ્યું આમ તેમ થઈ જાય, ઉપાધિનો પારનું એ ટેન્શનમાં ટેન્શનમાં રહે. બિચારો ઘેરે જમવા જાય ને તો ટેન્શન ટળે નહીં, પણ એનો એ 10 દાડા 15 દાડા મહિનો 2 મહિના થાય ને પછી કારીગર થઈ જાય. કારીગર થઈ ગયા પછી એ ગમેના ગપ્પા મારતો હોય આમને તેમને ધ્યાન હોય તોય પણ એનું તરખુણી કોદી ફગે નહીં, વાત સમજાય છે? પછી એને બોજારૂપ લાગતું નથી. તે મોક્ષના પથમાં પણ આવું જ કંઈક છે. મુમોક્ષે જ્યારે સાધન સ્થિતિમાં હોય અને સાધન સ્થિતિમાં ભગવાનને સંભાળવા પ્રયાસ કરે ને ત્યારે એને ઘણું એ ગહન લાગશે, પણ એ અભ્યાસ ગહન લાગ્યા પછી જો છોડી ન દે, એ અભ્યાસને છોડી જો ન દે અને સતત ચાલુ રાખે તો સિદ્ધ સ્થિતિને પામશે. માનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેવા માંડશે. પછી એને વૃત્તિ રાખવી કઠણ નહીં પડે અને કદાચ સત્સંગના કાર્યો કરવા પડશે કે વ્યવહારિક કાર્યો કરવા પડશે તો એને કઠણ નહીં પડે. તમે જુઓ ને, આપણા મોટા મોટા સંતોએ ગોપાળાનંદ સ્વામીએ કેવા કેવા મોટા મોટા કાર્યો કર્યા, તે અખંડ વૃત્તિ નહોતી રહેતી સ્વામીને. સ્વામી વાતમાં લખ્યું કે કૃપાનંદ સ્વામીને અખંડ તેલ ધારા વ્રત વૃત્તિ રહે મહારાજમાં, સ્વરૂપાનંદ સ્વામીને તો નદીની જેમ રહે અને ગોપાળાનંદ સ્વામી તો દરિયો દરિયાની જેમ મહારાજની અંદર ઓતપ્રોત બની રહે, તેમ છતાંય પણ કાર્યો તો અનેકવિધ કર્યા. એ જ વસ્તુ સાબિત કરે છે કે વૃત્તિ રાખવાની આદત જો આદત પડી જશે, ટેવ જો પડી જશે, નિયમ જો ટેવમાં બદલી જશે તો પછી મહારાજમાં વૃત્તિ પણ રાખી શકશે અને વિવિધ સત્સંગના વ્યવહારના કાર્ય પણ કરી શકશે. પછી એને બોજારૂપ લાગશે. જ્યાં સુધી આદત નથી પડી ત્યાં સુધી ભગવાનના ભક્તને ભગવાન સંભાળવા પણ ભારરૂપ લાગશે, કારણ કે આદત નથી. એટલે બહુ સરસ મહારાજ અહીંયા કહી રહ્યા છે. મહારાજ કહે ભગવાનના ભક્તને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તે જ કઠણ છે અને એ જ મોટા મોટી પ્રાપ્તિ છે. એકવાર જો અખંડ વૃત્તિ રહી જાય તો કામ થઈ જાય. અને ન રહે એમ નહીં, સ્વામી વાતમ લખ્યું 6 મહિના કોઈ ખબરદાર થઈને જો મંડે, કેટલા મહિના 6 મહિના ખબરદાર થઈને મંડે તો પછી ભગવાનના સ્વરૂપથી વૃત્તિને બહાર કાઢવા જાય તોય નીકળે નહીં, બહાર કાઢવા જાય તોય નીકળે નહીં. આ વિભાગ છે ને એને બહુ સાનુકૂળતા છે આમાં છે કોક, કારણ કે વ્યવહાર બધો છોકરાએ સંભાળી લીધો છે. હવે જગતની ઝંઝટકાય છે નહીં, કોઈના લગ્નમાં જવાનું નથી, કોઈના દાડામાં જવાનું નથી. જો મંડી પડે તો 6 મહિને સ્વામીના શબ્દ કોઈ દી અન્યથા થાય નહીં. મહાપુરુષનું કથન એ લોઢામાં લીટો હોય એમ, એ લોઢામાં લીટો હોય, એ પાણીમાં હોય, બોલ્યા હોય એમ જ થાય. 6 મહિના કોઈ જો મંડી પડે તો અવશ્ય એવું એને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી થઈ જાય. પણ માયા છે ને માયા, એ 6 મહિના થવા ન દે. ગમે એમ કરીને હડફ મારીને કાંકને કાંક સંકલ્પ કરાવે, 15 દી મહિનો 2 મહિના ભજન કરે ને ત્યાં સંકલ્પ મળે થવા કે અહીંયા ભજન તો કરું છું પણ છોકરાને ઘેર નાનો છોકરો છે, એ બિચાર હાજો માંદો થયો હોય ને એ છોકરાને ધંધે જવું હોય તો એની ચિંતા રહેતી છે, એના કરતાં એક કામ કરીશ ઘેરે આવું જ ભજન કરીશ અને એને સંભાળ રાખીશ, એમ કરીને ઉપાડી જાય. પછી ઓલે સંભાળ રાખે કરવાનો દે. માયા કોઈ હિસાબ, માયાને ખબર પડી જાય કે જો 6 મહિના હોહરો નીકળી ગયો તો પછી આ ફાવવા દેશે નહીં. જેમ રાવણ અને રામનું યુદ્ધ થયું ને, પછી યુદ્ધની અંદર એક દાડો પૂરો થયા પછી રાવણને ખબર પડી કે રામની પાસે મારી શક્તિ ઘટશે. પછી એણે યજ્ઞ આરંભ્યો અને એવો યજ્ઞ હતો કે યજ્ઞ જો નિર્વિઘ્ન પૂરો થઈ જાય તો પછી રામ એને મારી ન શકે અને રામની એ ઘાત કરી શકે, અને યજ્ઞ એને આરંભી દીધો. અને આ બાજુ રામને ખબર પડી, કારણ કે એની પાસે આવીને વિભીક્ષણે કીધું પ્રભુ રાવણ યજ્ઞ આરંભ્યો એટલે આ યુદ્ધના મેદાનમાં દેખાતો નથી, અને એવો યજ્ઞ આરંભ્યો, યજ્ઞ જો નિર્વિઘ્ન પૂરો થઈ જશે તો પછી આપણે ફાવશું નહીં. એટલે ભગવાન રાઘવે આજ્ઞા કરી, વાંદર દ્રોણ તમે જાઓ યજ્ઞ કોઈ પણ રીતે ધ્વંસ કરાવો. અને યજ્ઞનો ધ્વંસ કરવા માટે ગયા, રાવણ કેટલો બધો સ્થિર મન થઈને બેઠો હશે, એના વાળ ખેંચે બાખોડિયા ભરી જાય તો ઊભો ન થાય. તો આંખ ન ખોલે. છેવટે તો પછી વાંદર દળે પગને હાથ પકડી ઉલાળ્યો અને ત્યારે એનું ધ્યાન તૂટ્યું. અને ધ્યાન તૂટ્યું, મારી વાત સમજવા પડ્યા, ધ્યાન તૂટ્યું અને યજ્ઞનો અધૂરો રહ્યો, જેને કારણે વધ થયો. યજ્ઞ જો પૂરો થઈ ગયો તો રામ એનો વધ કરી શકત નહીં. એમાં મુમુક્ષ પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા દાખલો કરે યજ્ઞ આરંભે, પરંતુ વાંદર દળ એને પૂરો થવા દેતું. ઇન્દ્રિય અંતકણ કેવા બધા છે, વાનરા જેવા, મારે કે માકડા જેવું છે મન. એને યજ્ઞ પૂરો ન થાય દે, થોડો ઘણો આગળ જાય, મહિનો બે મહિના ત્રણ મહિના ભજન કરે, ત્યાં તો લઈને કાંઈક સંકલ્પ કરાને યજ્ઞ રાખે અધૂરો, જેથી કરીને એ માયાને મારી શકે, એવો મજબૂત બળિયો થઈ શકે નહીં. એટલે મહારાજ કે કઠણ કામ છે, પણ એ કઠણ જો પૂરું થઈ જાય તો મોટા મોટી પ્રાપ્તિ પણ ભગવાનના ભક્તને થાય છે. મારના સમકાલીન સમયમાં ત્યારબાદ પણ હજારો એવા સંતો ભક્તો થયા છે જેણે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિઓ રાખી છે. જો રહેતી જ ન હોત, યાદ રાખજો, જો રહેતી જ ન હોત તો રાખી શકત નહીં. દાખલા તરીકે ભગવાન નથી જ થવાતું, કોઈનાથી દાખલો કરીને ભગવાન નથી જ થવાતું, તો ગમે એટલો દાખલો કરે તો ભગવાન થઈ શકે? જે વસ્તુ અશક્ય છે, ઇમ્પોસિબલ છે, કદી પોસિબલ ન બને, પણ આ પોસિબલ છે, શક્ય છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ કઠણ છે, મારે જેમનું કીધું અશક્ય, હું કીધું કઠણ છે. જો ભક્ત મંડે તો ત્યાં સુધી પહોંચી જઈ શકે, એ નિર્માણ કરી શકે તેમ છે. મહારાજ કે કઠણ છે, પણ હામે હું કીધું એનું બદલો શું છે, એને બદલે એને મોટા મોટી પ્રાપ્તિ થાય છે. કારણ કે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય તે પૂરું જે જે પદાર્થને ચિંતવે તે તે પદાર્થ એને પ્રાપ્ત થાય છે. ભગવાનની મૂર્તિને સંભાળવી ચિંતામણી તુલ્ય છે. જોકે ભગવાનના ભક્તોને ભગવાન જો સંભાળવા હોય તો ઘણા પ્રકારના ધ્યાન બતાવ્યા છે, ઘણી બધી પદ્ધતિ ભગવાનને સંભાળવાની બતાવી છે. સીધે સીધો ભગવાનનો ભક્ત ભગવાનને કદાચ ન પણ સંભાળી શકે તો એને શું કરવું જોઈએ, તો એણે ચરિત્રના માધ્યમથી ભગવાનને સંભાળવા. ચરિત્રના માધ્યમથી ભગવાન જલ્દી સાંભળશે. દાખલા તરીકે જો છપૈયા ગયા હોવ તો મારા છપૈયાની અંદર નારાયણ સરોવરને કાંઠે સ્નાન કરતા હોય, બધા મારે નવડાવતા હોય, એવું જો ચિંતવન કરો તો મહારાજ દેખાશે. એ 2.5-3 વર્ષના મહારાજ છે, ચારે બાજુ છપૈયાની નરનારીઓ વિટરાય અને મારને નવડાવી રહ્યા છે. અથવા તો ગઢપુરની અંદર ઘેલાને કાંઠે મહારાજ માણકી ઉપર બેસીને હજારો સંતો ભક્તોની સાથે સ્નાન કરવા માટે જઈ રહ્યા છે, તો ભગવાન સાંભળશે. અથવા તો સરદાર સાંભળે કે સરદારની અંદર મહારાજ માકડવાળો ઓરડે ગયા છે અને મારાને માકડવાળો ઢોલિયો ઢાળી દીધો, ત્યારે મહારાજ ઓસરીનું કોરે બેઠા છે અને બે ભાઈ મહારાજની વિનંતી કરે, મહારાજ એ નીચે કેમ બેઠા છે? મહારાજ એમ કહેતા હોય કે આ તારી માએ જો ને માકડવાળો ઢોલિયો ઢાળી દીધો. અને એ બધી ઘટનાઓ ઘટી રહી છે, એને સંભાળશે તો ભગવાન સાંભળશે. એટલે ચરિત્રના માધ્યમથી ભગવાન સાંભળ્યા છે. અને યાદ રાખજો, જેને ભગવાન સંભાળવો હોય એને માનસી પૂજા મજબૂત કરવી પડે. ભલે તમે લાંબી ન કરો પણ મજબૂત કરો. મજબૂત કરો માને તમે માનસી પૂજા, મારીને જેવા શણગાર સજ્યા છે, જેવા વાઘા પહેર્યા છે, એ હૃદયમાં ખચિત થઈ જવું જોઈએ, તો તમને ભગવાન સંભાળવામાં સાનુકૂળતા રહેશે. માનસી પૂજામાં શું ધરાવ્યું એ જ ખબર ન હોય તો સંભાળે જવા ને કોજી. એટલે માનસી પૂજા ભગવાનના ભક્તની મજબૂત થવી જોઈએ. જેટલી માનસી પૂજા મજબૂત થાય, જેટલું ચરિત્રનું ચિંતવન મજબૂત થાય, એટલું એ ભગવાનને સંભાળી શકે. ને તો ઘણી ફેરે હાથ દાડા સુધી કથા સાંભળે, પણ કથા સાંભળ્યા પછી યાદ કશું રહ્યું હોય નહીં. કથા જો યાદ ન રહે તો ચિંતવન શાનું કરે? એટલે મહારાજ બહુ સરસ વાત અહીંયા બતાવી રહ્યા છે. મહારાજ કે કઠણ સાધન છે ને, એ સાધન સિદ્ધ કરે તો એથી મોટી કોઈ પ્રાપ્તિ નથી, પણ એ કઠણ સાધન સિદ્ધ કરવા માટે વ્યવધાનો હોવા જોઈએ. વ્યવધાનોની અંદર જો હજી વાતમાં થોડોક એકાકાર બને અને દાખલો કરે તો જરૂર એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગે છે. અને એ ચિંતામણ જેવી ભગવાનની મૂર્તિ છે, પછી ભગવાનનો ભક્ત જે જે વસ્તુ ચિંતવે તે તેને પદાર્થ પ્રાપ્ત થાય છે. તે જો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે, તથા વૈકુંઠ ગોલક બ્રહ્મહલી આદિ જે જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કાંઈ કઠણ સાધન પણ નથી, તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ભગવાનના ભક્તની અખંડ વૃત્તિ રહે છે, પછી ભગવાનનો ભક્ત જે જે વસ્તુ ઈચ્છે ભગવાનના ધામને જો ઈચ્છે તો એને પણ દેખી શકે છે, અને ભગવાનના ધામની સાથે સાથે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપને જોવાની ઈચ્છે તો પણ જોઈ શકે છે. અહીં એક શંકાને સ્થાન છે. મહારાજ એમ કે ભગવાનનો ભક્ત જે જે વસ્તુને જોવાની ઈચ્છે જોઈ શકે છે. પ્રથમનો 49માં વચનામૃતમાં મહારાજ કે ષટ ચક્ર દેખાય તો પણ એ બાહ્યવૃત્તિ જાણવી, સમજ્યો, એ બાહ્યવૃત્તિ જાણવી. ભગવાનની મૂર્તિ સિવાય બીજું જે કાંઈ દેખાય બાહ્યવૃત્તિ છે. અને અહીંયા મહારાજ કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મને દેખે, ગોલોક વૈકુંઠ આદિક ધામને દેખે, પણ ભક્તો એવું દેખાય છે કે અહીંયા જે દેખે છે એમાં પ્રથમ ભગવાન છે, યાદ રાખજો. પહેલાં શું છે? આગળ ભગવાન છે. ભગવાનને જોતા જોતા સહજમાં જ એને બધું દેખાય છે. ભગવાનને જોતા જોતા એને સહજમાં દેખાય છે. અને એ વાત તો મહારાજે પ્રથમના 9માં વચનામૃતમાં પણ લખી. મહારાજ કે જેને અમારી અન્યની નિષ્ઠા છે ને અમારી ભક્તિ કરે છે એની પોઝિશન કેવી થશે? બળાત્કારે મેં એને અમારું ધામ, અમારી મૂર્તિ વગેરે વગેરે દેખાડશે. એટલે અહીંની જે વાત છે જુદી છે, પ્રથમનો 49માં વચનામૃતની વાત જુદી છે. પ્રથમનો 49માં વચનામૃતમાં મહારાજ બાહ્યવૃત્તિ કોને કીધી? પહેલા ષટચક્ર દેખાય છે, બરાબર યાદ રાખજો. ષટચક્ર દેખાય પણ ભગવાનને જ દેખાતા તો બાહ્યવૃત્તિ. એનો મતલબ એવો થાય કદાચ યોગ સાધનાના માર્ગે આગળ કોઈ વધતો મુમુક્ષુ અને આગળ વધતા વધતા ષટચક્ર આદિ દેખાય તેને પાછું ન વળી જવું. આપણે મને વાત આવી હતી ને કે આત્મા દેખાય છે ઉપાસના વિના તો એને સંપૂર્ણ આત્મા દેખાય છે, નથી દેખાતો કામ તો કે પાછો વળી જાય છે. મહારાજે એવું દેખાડ કહેવા માગે છે, કદાચ તમે યોગને માર્ગે આગળ વધતા ષટચક્ર તમને દેખાય તો એ પાછા વળશો નહીં. હજુ એમ વિચાર કરજો મારી બાહ્યવૃત્તિ છે, હજુ મારી અંતરવૃત્તિ થાય અને અંતરવૃત્તિ તો ત્યારે જ થઈ કે જ્યારે ભગવાન દેખાય. પછી આંખ ખુલામાં દેખાય તોય ભલે, આંખ વિચેન દેખાય તોય ભલે, ભગવાન દેખાય એ જ અંતરવૃત્તિ છે. અહીંયા ગોલોક વૈકુંઠ આદિક ધામ દેખાણા પછી બાહ્યવૃત્તિ નથી. શું કામ બાહ્યવૃત્તિ નથી? તો કે એને ભગવાન દેખાઈ રહ્યા છે. ભગવાન દેખાતા દેખાતા એને દેખાય છે માટે બાહ્યવૃત્તિ નથી પણ અંતરવૃત્તિ જ છે. આપણા મનમાં એક બીજો સંકલ્પ થશે કે જેને ભગવાન દેખાય, જેને અખંડ ભગવાન દેખાય, એ શુકામ હવે જીવ કે ઈશ્વરને લબ્દામ પડવા તૈયાર થાય. કહોજે એ શુકામ એને દેખે એમ, અને સંકલ્પ એ શુકામ કરે. તો ભક્તો એનો મતલબ એવો પણ થાય છે કે મુમુક્ષને આ માર્ગે, આધ્યાત્મિક માર્ગે આગળ વધારવા માટે મહારાજ થોડીક લાલચ આપે છે. એના મનમાં એમ છે કે હું સાધન કરું, સિદ્ધ સ્થિતિ મને પ્રાપ્ત થઈ જાય, હું આમ કરું તો આમ થઈ જાય, આમ કરું તો આમ થઈ જાય, એવા એને સંકલ્પ રહી રાખે છે. જેથી કરીને ભગવાનને વળગવાને બદલે એણે બીજે ત્રીજે સાંભળ્યું, ફલાણો મંત્ર તું જપને તો તને આવી સિદ્ધિ પ્રાપ્ત થાય, ફલાણો મંત્ર તું જપ તો તને આવી સિદ્ધિ પ્રાપ્ત થાય, જેથી કરીને ભગવાનને છોડીને એમાં વળગી જાય છે. તો એમાં જીવાત્મા ન વળગે અને ભગવાનમાં વળગે જેથી કરીને જીવનું શ્રેય થાય, એટલા માટે મહારાજ લાલચ આપી રહ્યા છે. મહારાજ કે આંબળ તું બીજા ત્રીજા મંત્ર જપીશ તો તને એ જ પ્રાપ્ત થશે, જે નાશવંત છે બીજું પ્રાપ્ત નહીં થાય, એને બદલે તું મને જપીશ ને તો એ તો તને પ્રાપ્ત થશે પણ અવિનાશી હું પણ પ્રાપ્ત થાય છે. તારું આ લોકનું સારું થઈ જશે અને પરલોકનું પણ સારું થઈ જશે. એટલે જોવાની ઈચ્છા રાખે એને પ્રાપ્ત થયો શબ્દ મૂકે. એટલે સકામ ભક્ત પણ, એટલે આપણે વાત કરી હતી ને કે મહારાજ બધ આત્માને પણ મુક્ત કરવા માગે, સકામ ભક્ત પણ બીજે માર્ગે ન વળી જાય, બીજે રવાડે ન ચડી જાય, એથી કરીને મહારાજ એને લાલચ આપી રહ્યા છે. મહારાજને ખબર છે આ લાલચથી પણ નજીક આવશે અને એકવાર મને જોશે પછી બાકીનું બધું ફીકું થઈ જશે. પછી જીવને જોવાની ઈચ્છા નથી રાખવાનો, ઈશ્વરને જોવાની ઈચ્છા નથી રાખવાનો, એ પછી માયા કે બ્રહ્મ કોઈને જોવાની ઈચ્છા નથી રાખવાનો, એ પછી કોઈ ધામને જોવાની ઈચ્છા નથી રાખવાનો, પણ એકવાર મને જોશે પછી એકવાર મારી સામે મુખોન્મુખ થઈ જાય એટલે બાકીનો બધા એના સંકલ્પ વિરામ પામી જાય છે. એટલા માટે મહારાજ અહીંયા લાલચ દેખાડવા માટે મહારાજ કહી રહ્યા છે કે જીવાતમાં જો મારા સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે તેને જે જે જોવાની ઈચ્છા રાખે તે બધું જ એને દેખાઈ શકે છે. માટે મહારાજ કહે કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણ છે અને મોટા મોટી પ્રાપ્તિ છે. મોટા મોટી પ્રાપ્તિ શું કામ? તો કે જગતના સુખને જોવાની ઈચ્છા રાખશે એને પ્રાપ્ત થશે અને સ્વયં અવિનાશી હું પણ પ્રાપ્ત થશે. એટલે અદ્ભુત મહારાજે પહેલા વચનામૃતની અંદર પહેલા પ્રશ્નમાં વાત કરી. વાત સમજાણી તમને? કઠણ કામ છે તો ચોક્કસ વાત છે, મોટી પ્રાપ્તિ પણ છે, એ પણ ચોક્કસ વાત છે. પણ મોટી પ્રાપ્તિ શું કામ? તો કે આ લોક અને પરલોક બંનેની પ્રાપ્તિ એને થઈ શકે છે. આ લોકની ઈચ્છાઓ જ પરલોક સુધી જીવાત્માને પહોંચવાની દેતી, યાદ રાખજો. આ લોકની તૃષ્ણા જ એને પરમાત્મા સુધી જોડાવા દેતી નથી. અને એવું જે અજ્ઞાન છે, અજ્ઞાન પણ એનું મહારાજ કે મારા સ્વરૂપમાં જે વૃત્તિ રાખશે ટળી જશે અને મારી જ પ્રાપ્તિ થઈ જશે. મારી પ્રાપ્તિ થયા પછી જેને સાચું રતન, સાચો હીરો હાથમાં આવી જાય, એ પછી ખોખરાદ ના કે છે ના કે ખોખરાદ, એ ખોખરાદના હીરાને ખીચામાં નાખીને ફરે પોખરા પોખરા જ. કારણ કે આપણે અનુભવ નથી, આ બધા અનુભવ વાળા હારું થયું પડખે બેઠા છે, તે આપણને સલાહ તો આપી. પોખરા જ ના હીરા, સાચું રતન જેના હાથમાં આવી જાય, ખીચામાં પડ્યું હોય, એ પછી પોખરાજને હીરામાં આશા રાખે નહીં. માટે મહારાજ અહીંયા બતાવી રહ્યા છે કે એને બીજા અન્ય ધામો આદિકના પણ દર્શન થશે, અન્ય વિધવિધ પ્રકારના દર્શન થશે, બહુ મોટી સ્થિતિને પામશે, બહુ મોટી પ્રાપ્તિ થશે, વગેરે વગેરે લાલચ આપી છેવટે મહારાજ પોતાના સ્વરૂપમાં જડવા માટે ઈશારો પ્રથમના પહેલા વચનામૃતના પહેલા પ્રશ્નમાં કરી રહ્યા છે. એટલે આપણે આમાં સમજવાનું, શું સમજવાનું? કે કદાચ કોઈ ગમે તેવી લાલચ આપે કે તમે ફલાણાને દોરો, બાંધો, ફલાણાની ઉપાસના કરો, તમે માલા માલ થઈ જાઓ, ત્યારે એમ જ કહેજો કે અમે તો માલા માલ જ્યારથી સ્વામિનારાયણ મળ્યા ત્યારથી થઈ ગયા છે. તારે માલા માલ થવું હોય તો સ્વામિનારાયણ શરણે આવ્યો. જ્યાં સુધી સ્વામિનારાયણને શરણે નથી આવ્યો ત્યાં સુધી કોઈ આ બ્રહ્માંડમાં માલા માલ થયો નથી અને થવાનો પણ નથી. કારણ કે માલામાલ ત્યારે જ માણસ થયો કહેવાય કે એની આશંકાઓ તમામ વિરામને પામી જાય અને એને જે પ્રાપ્ત થયેલી વસ્તુ એના કરતા અધિક પ્રાપ્તિ જ ન હોય ત્યારે ખરા અર્થમાં માણસ માલામાલ થયો કહેવાય. અને એવું માલામાલ થવું હોય તો ભગવાન સ્વામિનારાયણનું શરણ સ્વીકાર્યા સિવાય શક્ય જ નથી. કારણ કે બધું જ પ્રાપ્ત થયા પછી પણ જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત નથી થયા ત્યાં સુધી એનું સ્ટેપ નીચે છે. હજી અને પ્રાપ્ત કરીને આકાંક્ષાઓ ચાલુ રહેવાની, તૃષ્ણા રહેવાની. અને તૃષ્ણાવાળો તે કંઈ માલામાલ કહેવાતો હશે? તૃષ્ણા એને મરવાની નથી. માટે જેને માલામાલ થવું હોય એને મહારાજ એમ કહે છે કે તમે મારા સ્વરૂપમાં વૃત્તિ રાખો, મારે શરણે આવો. પહેલી વાત બતાવ્યા પછી હવે મહારાજ બીજો પ્રશ્ન સમજાવી રહ્યા છે. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. કોને માયા બતાવી? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતો અને આડું આવીને આવરણ કરે ને માયા કહીએ. આપણે તો માયા ઓળખવી જ કઠણ છે. માયા ક્યારે ઓળખાય? ક્યારે ઓળખાય? ધ્યાન કરે ત્યારે. ક્યારે ઓળખાય? ધ્યાન કરે ત્યારે. ધ્યાન જ કોઈ દી કર્યું નથી, ભગવાનને કોઈ દી સંભાળવા માટે પ્રયાસ કર્યો નથી, માયા ઓળખાય ક્યાંથી? અને પછી મનમાં વિચાર કે આપણે કાંઈ વાંધો નથી, આપણો જલસો જ છે. તને ખબર નથી, તું બે જલસામાં જ બેઠો છો. મહારાજો ને પેલું મુક્તાનંદ સ્વામી પૂછ્યું, અમે તમને કાંઈ સંકલ્પ થાય? ખૂબ ભીરો ધૂળનો અને ઉડાડી મહારાજામાં રજકણ છે એટલા સંકલ્પ થાય. સુરા ખાચેને પૂછ્યું, તમને દરબાર? ભણો આપ, આપને કાંઈ થતા નથી. મુક્તાનંદ સ્વામી તરફ જોઈને કહે કે આ તો બાવા થઈ ગયા તો હજુ એને સંકલ્પ બંધ નથી થયા. ત્યારે મહારાજ કહે, દરબાર, સ્વામીએ તો બીજાને વાસ્તે કીધું અમને સંકલ્પ થાય છે, તમને તો સંકલ્પની ગમ જ નથી. સંકલ્પ કોને કહેવાય? કારણ કે ધ્યાન ન કરે, ભજન ન કરે ત્યાં સુધી સંકલ્પની ખબર ન પડે. તમારે ખબર પડે ને તો માનસી શરૂ કરી દો. માનસી મેં પકડાયા સંકલ્પ, કે સંકલ્પ ઘણા થાય. વગર માનસી મનમાં એમ થાય આપણે તો અખંડ ભજન કરીએ છીએ, પણ જરાક આંખ વીંચે એટલે તરત ઢગલો થાય. એટલે ભગવાનના ભજનમાં અંતરાય કરે, ભગવાનના ધ્યાનમાં અંતરાય કરે એને કહેવાય માયા. યાદ રાખજો, ભગવાનના ભજનમાં અંતરાય કરે, ભગવાનના ધ્યાનમાં અંતરાય કરે, દેહને મૂક્યા પછી ભગવાન સુધી પહોંચવામાં અંતરાય કરે, બધી જ માયા. માનો કે તમે કોઈ શાસ્ત્ર વાંચો છો, યાદ રાખજો માયાનું સ્વરૂપ તમને દેખાડું. તમે કોઈ શાસ્ત્ર વાંચો છો અને એની અંદર કોઈક વિરાટ આદિકના ઐશ્વર્ય પ્રતાપને તમે વાંચ્યું, કોઈ મહાપુરુષ આદિકના ઐશ્વર્ય પ્રતાપને તમે વાંચ્યું, અવતાર આદિકના ઐશ્વર્યને તમે વાંચ્યું અને તમારું મન મહારાજમાંથી ચલાયમાન થયું, એમાં અનન્ય ભાવ થયો, તો સમજો એ માયા છે. એ પણ માયા છે. હા, સિવાય કે જો તમને ભગવાન સમજાણો અને પછી તમે અવતારના ચરિત્રોની અંદર અહોભાવપણું વાંચ્યું, બહુ ઐશ્વર્ય વાંચ્યું, અને એ વખતે જો સંકલ્પ થઈ જાય કે અહો પ્રથમનું 27મું યાદ આવી જાય, પૂર્વે જે ઐશ્વર્ય પ્રતાપ ઘટ્યા છે, વર્તમાન કાળમાં ઘટે, ભવિષ્યમાં ઘટશે, એ મને મળ્યા પ્રગટ ભગવાન સ્વામિનારાયણ વતે છે, તો માયાથી પર ન તો માયા. ભગવાન સિવાય અન્ય જે કાંઈ સંકલ્પ કરાવે, સંકલ્પ થાય, અથવા ભગવાન સિવાય બીજી કોઈ પણ જગ્યાએ મન રોકાય છે, એ માયા છે. ધ્યાન કરતા રોકાય, ભજન કરતા રોકાય, નિષ્ઠા દ્રઢ કરતા રોકાય, બધી માયા છે. તમારે મને એમ થાય તો અમારા ધંધા બિઝનેસના ઘણા બધા સંકલ્પ થાય સ્વામી, એમનો થોડા ધંધા થાય, તો યાદ રાખજો ધંધો કરતા કરતાંય પણ તમે દિવ્ય બની શકશો. ધંધો કરતા કરતાંય પણ તમે દિવ્ય બની શકશો. ગમે તેટલો ધંધો કરો, ગમે તેટલો બિઝનેસ કરતા હો, પણ એમ જ હૃદયમાં ખચિત થઈ ગયું હોય કે સુખના નિકેતન તો એક મારા મહારાજ જ છે, એના સિવાય કાંઈ જ નથી, અને મહારાજની પ્રત્યે જ અહોભાવ વર્તતો હોય અને મહારાજનું ભજન થાય તો જ પોતાની જાતની અંદર આમ આનંદ આવે અને અહોભાવ પ્રગટ થાય. ધંધા બિઝનેસ ગમે એટલા સફળ થાય પણ મંદિરે ન જવાય તે દાડે મન જો શુષ્ક થઈ જાય, જે દાડે ભજન ન થાય, માળા ન ફેરે, તે દાડે મન શુષ્ક થઈ જાય, માનસી આગી પાસે થઈને મન શુષ્ક થઈ જાય, તો સમજવું ધંધા બિઝનેસ કર્યા પછી પણ ભક્ત નિર્બાધ છે, ભક્ત નિર્બાધ છે, અને એ માયા થકી પર ઉઠ્યો છે. કારણ કે મહારાજે અંત્યના 26મા વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી. મહારાજ કે ભગવાનની તુલ્ય પૂજવા યોગ્ય સંતના લક્ષણ કેવા હોય, એવો પ્રશ્ન કર્યો, અને મહારાજે જ ઉત્તર કર્યો, કોઈથી ન થયો. મહારાજ કે ભગવાનની તુલ્ય પૂજન કરો યોગ્ય સંતનું એ લક્ષણ હોય કે એ ઇન્દ્રિય અંતઃકરણ મનને દાબીને વર્તે પણ એનો દાયબો ન દબાય, એવું જેનું લક્ષણ હોય એ ભગવાનની તુલ્ય પૂજન કરો યોગ્ય સંત છે. એમ ભક્તે પણ યાદ રાખજો, ભક્તે પણ બધી ક્રિયા કર્યા પછી પણ એ ક્રિયાથી દબાય નહીં, ત્યારે સમજવું કે ક્રિયા કર્યા પછી પણ નિર્બાધ છે, માયા થકી પર ઉઠેલો છે. નહીં તો અમને એમ થાય છે કે આપણું તો થાય હું, આપણો તો મોક્ષ થાય કેમ, નહીં નહીં. અને ભક્તો આ સંપ્રદાયની મહત્વતા જે છે, ઉપરથી તો બધા હરખા દેખાય પણ માહિતી ખોખરું કરી નાખ્યું મહારાજે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ભરી દઈ અને માયા થકી ખોખરો કરી નાખ્યો. જેમ ઘઉંની ડુંડીઓ ખરેખરી આવી હોય પણ હિમ પડે, પણ ડુંડી તેવી ને એવી દેખાય, પણ માહિતી બીજ બધા બળી જાય. મારે ગયા વર્ષે થયું તો અહીંયા થોડાક ઘઉં, પેલી બાજુ બધા ઘઉં આવેલા હતા પણ એમાંથી અડધો કેરો એને પાણી નહોતી ગયું અને એ રાતે જ હિમ પડ્યું. પાયેલા ઘઉં નીમ પડે ને તો વાંધો ન આવે, તો તમને બધાને અનુભવ જ હોય. અડધો કેરો બાકી હતો એને તીધી પવાણો ને નીમ પડેલું, ડુંડી બુંડી બધું એવું જ દેખાય, પણ પછી જ્યારે લેતા હતા ને ત્યારે ખરવા મળ્યા, જીણા હાવ દાણો દેખાય ને એવા દાણા. એ તો આમાં આમ કેમ આખા ઘઉં બધા આવા છે, આવું છેડે હતું બધા ઘઉં આવા છે, પણ બીજે બધા જોઈને તો ટેરા જેવા દાણા અને આને દેખાય ને એવા દાણા, પણ આમ કેમ થયું. અને પછી વિચાર કરીને ત્યારે ખબર પડી, અને પાણી વાળનારો નહીં કે એક દી હિમ પડ્યું હતું ને ત્યારે આટલો કેરો કોરો રહી ગયો હતો, જેને કારણે બીજ બધાય બળી ગયા. એમ ભગવાનનો ભક્ત વ્યવહારમાં રહ્યા પછી યાદ રાખજો, વ્યવહારમાં રહ્યા પછી પણ સત્સંગની અંદર જો વર્તતો હશે અને મહારાજની આજ્ઞા પંચવર્તમાનની બાંધેલી મર્યાદામાં ખબરદાર બની વર્તતો હશે, મહારાજની સર્વોપરી ઉપાસના છે ને, તો વ્યવહારમાં રહ્યા પછી પણ વ્યવહાર એને બાધ નહીં કરે, જેમ હિમ પડે માંથી બીજ બધા બળી જાય એમ વાસના માત્રની બળી જશે પણ એવી રીતે વર્ત છે. તો એટલે મહારાજે બીજા પ્રશ્નમાં માયાનું રૂપ પણ દેખાડ્યું. ત્રીજો પ્રશ્ન બહુ સરસ છે. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છા એ કરીને બ્રહ્મય દેહને પામે છે, અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે અને આ પ્રશ્ન સંપ્રદાય બહુ જ ચર્ચાઈ રહ્યો છે, બહુ જ ચર્ચાઈ રહ્યો છે, અને અનેકવિધ ચર્ચા કર્યા પછી પણ પૂર્ણ સમાધાન જોવા મળતું નથી. આ પ્રશ્ન ઉપર મહારાજ બહુ સ્પષ્ટ કહે છે કે ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે. અમે કેટલાક લોકોનો અર્થ એવો કરે છે, ધર્મનું પાલન કરે એ ધર્મકુળ, એનો આશ્રિત એ દેહને મૂક્યા પછી ભગવાનના ધામમાં જાય છે. તો એને પ્રશ્ન એ પૂછવો જોઈએ આપણે કે અહીંયા પહેલું વાક્ય જેવું છે ભગવાનનો ભક્ત, તો અધર્મીને તો એ ભક્ત કહેવાતા છે? સમજી રાખજો, અધર્મીને તો ભક્ત કહેવાતા છે. ભગવાનનો ભક્ત શબ્દ જે આવ્યો ને ધર્મવાળો તે થઈ જ ગયો હતો, એ ધર્મવાળો હતો, એકલા ધર્મવાળાને ભગત ન કહેવાય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ચારે હોય ત્યારે ભક્ત પણ નિભજે. તો એ તો ભક્ત કહી દીધો એટલે એકલો ધર્મ નહીં, એની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ચારે હતા, ચારે હતા તોય પણ અક્ષરધામનો હજુ અધિકારી થવા માટે સક્ષમ નહોતો. અક્ષરધામમાં કોણ જાય, એમ અક્ષરધામ સુધી કોણ પહોંચી શકે એવો પ્રશ્ન છે. તો ધર્મકુળને આશ્રિત એ ભગવાનના ધામમાં પહોંચી શકે. હવે ભક્તો બીજી વાત, આપણો જે મત છે એમાં આપણે એવું કહીએ છીએ, જોકે વાત સાચી છે પણ આપણે મૂંઢપણે કહીએ છીએ, આજ મારે તમને જ્ઞાનની સાથે સમજાવવું છે. આપણે એવું માનીએ છીએ કે મૂળ સંપ્રદાયમાં જે હોય આચાર્ય મારે ધર્મકુળ છે એટલે કરીને એને શરણે રહ્યો હોય તો જ અક્ષરધામમાં જાય. તો મારો પ્રશ્ન એવો આવે કે ધર્મકુળને આશ્રિત શબ્દ આપણે એમ કહીએ કે ધર્મકુળ કીધું એટલે આ ધર્મકુળ છે, આચાર્ય મારે જે ધર્મકુળ પરિવાર છે એટલે એને શરણે જાય, એ અક્ષરધામમાં જાય, તો ધર્મકુળ એ પાછું ઘણું મોટું છે. યાદ રાખ, ધર્મકુળ એ ઘણું મોટું છે, એક એક બે ઘર નથી, ઘણા બધા ઘર છે. ગમે એને શરણે જાય તો અક્ષરધામમાં પગી જાય. હે, એટલે અત્યાર સુધી જે મૂંઢપણે વાત આપણે સમજતા હતા ને આજ મારે તમને જ્ઞાનની સાથે સમજાવી છે. મહારાજ આ વચનામૃતમાં શું કહેવા માંગે છે, આપણે આ વાતને સામેવાળા પ્રતિપક્ષી જ્યારે પ્રશ્ન કરે ત્યારે ઉત્તર નથી આપી શકતા. આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ આચાર્ય મારને શરણે જાય એ જ અક્ષરધામનો અધિકારી બને એટલે તરત પ્રશ્ન કરે કે આચાર્યપદ થપાણું ક્યારે, આચાર્યપદ થપાણું ક્યારે, તો કે 81માં. આ વચનામૃત લખાણું ક્યારે, તો કે 76માં. બરાબર સમજ્યો, આ વચનામૃત લખાણું ક્યારે, 76માં. ધર્મકુળની સ્થાપના થઈ ક્યારે, 81માં. તો એ બે વસ્તુ સેટિંગ નથી થતી, કે આચાર્યને શરણે આવે તો જ અક્ષરધામમાં જાય, વાત સેટ નથી થતી. આપણને તરત કહે છે અને આપણને જ્ઞાનની સાથે જો સમજણને મૂંઢપણે વર્તતા હશું તો આપણા હૃદયની અંદર પણ સંશયને માગ થઈ જશે. આજે હું તમને આ પ્રશ્ન બહુ સરસ રીતે સમજાવવા માંગુ છું. અહીંયા મહારાજ એમ કે ધર્મકુળને આશ્રિત એ જ મારા ધામને પામે, ધર્મકુળને આશ્રિત. ધર્મકુળ એટલે મહારાજ ભગવાન સ્વામિનારાયણ સ્વયં ધર્મકુળ છે, ભગવાન સ્વામિનારાયણ સ્વયં ધર્મકુળ છે. એવા ભગવાન સ્વામિનારાયણને શરણે જે જાય એ જ અક્ષરધામમાં જાય, એવું જ મહારાજ કહેવા માંગે. બીજું કાંઈ કહેવા માંગતે, મારે શરણે જે આવે છે એ જ મારા ધામને પામે છે, એટલું જ મહારાજનું કહેવાનું અહીંયા છે, બીજું છે જ નહીં કાંઈ. ધર્મને પાળે એ જ મારા ધામને પામે એવું મહારાજનો કહેવાનો મતલબ નથી, આચાર્યને શરણે ગયો એ જ અક્ષરધામને પામે એવો કહેવાનો મતલબ નથી. મારાનો મતલબ એવો છે કે મારે શરણે આવે એ જ અક્ષરધામને પામે, ધીમા સમજો હજી, એ જ મારે મારે શરણ આવે એ જ મારા ધામને પામે એવું જ મારા સ્પષ્ટ કહેવા માંગે છે. તો આપણા મનમાં એમ થાય તો પછી બધા જેટલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે બધા મારાને શરણે પગી જ ગયા ને, હે, તો બધા પગી જાય ને અક્ષરધામમાં. નહીં, યાદ રાખજો, મારને શરણે ગયો ક્યારે કહેવાય, એ પ્રશ્ન આવશે ને, મારને શરણે ગયો ક્યારે કહેવાય, મારનો આશ્રિત થયો ક્યારે કહેવાય. તો મારનો આશ્રિત ક્યારે થયો કહેવાય, તો મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું કે શિક્ષાપત્રના 41માં શ્લોકમાં મહારાજ કહે કે મારા આચાર્યશ્રી, મારા આચાર્યશ્રી જેને મંત્ર આપે એ જ મારા પૂજ્યનો અધિકારી બને છે, એ જ મારો શરણાગત બની શકે છે, એ જ મારો શરણાગત છે. યાદ રાખજો, એ જ મારો શરણાગત જેને મારા આચાર્યશ્રી મંત્ર આપ્યો. સ્ત્રી ભક્ત હોય તો મારા આચાર્યશ્રીની આજ્ઞાથી એમના ધર્મપત્ની જેને મંત્ર આપ્યો એ જ મારો શરણાગત, એ વિનાનો મારો શરણાગત છે જ નહીં. બરાબર, યાદ, એ જ મારો શરણાગત જેને આચાર્યશ્રીએ મંત્ર આપ્યો, એ સિવાયનો કોઈ શરણાગત છે જ નહીં, એવો જે છે એ મારા ધામને પામે છે. વાત સમજાય? હવે અહીંયા તમારે તિથિવાળી વાત ઊભી રહે નહીં, 76માં થાય પાતા 81માં થાય પાતા એ વાત ઊભી રહી શકીએ નહીં. શું કામ ઊભી ન રહે, તો કે 81 સુધી સ્વયં મહારાજ જ મંત્ર આપતા હતા, 81 સુધી સ્વયં મહારાજ જ મંત્ર આપતા હતા અને એનો શરણાગત બનાવતા હતા, સ્વયં મંત્ર આપીને શરણાગત બનાવતા હતા. એટલે એમની પાસે જ જેણે મંત્ર લીધો એ અક્ષરધામમાં ગયા, પછી મહારાજ મનમાં વિચાર કર્યો, હવે મારે મારા અક્ષરધામમાં જવું છે તો મારો શરણાગત બને એવું વ્યવધાન મારે ઊભું કરવું છે. કોણ મારો શરણાગત? તો મહારાજે સંત 1881 ના કારતક સુધી એકાદશીના દિવસે આચાર્ય પદની સ્થાપના કરી, સોરી 82 આચાર્ય પદની સ્થાપના કરી. અને આચાર્ય પદની સ્થાપના કરી અને મહારાજે એમ કહ્યું, આજ પછી મારે સ્થાને આ આચાર્યશ્રી છે, મારા સ્થાને આચાર્યશ્રી છે, અને હવે આને પાસે જે આવશે ને મંત્ર પ્રાપ્ત કરશે મારો શરણાગત ગણાશે. અને એની પાસે આવી અને જેણે મંત્ર પ્રાપ્ત કર્યો મારો શરણાગત બન્યો, મારો જે શરણાગત બનશે બધાને હું મારા ધામમાં તેડી જઈશ. પછી વચનામૃત 76 લખ્યું તોય ભલે અને સ્થાપના 82 થાય તોય ભલે. એટલે તમારી વાત મુદ્દો સાચો હતો, પણ તમારો મૂંઢપણાનો મુદ્દો હતો કે મારા આચાર્ય મહારાજ જેને મંત્ર આપે એ જ અક્ષરધામનો અધિકારી, એ મૂંઢપણાનો મુદ્દો હતો. એની સામે તર્ક જ્યારે આવે ને ત્યારે તમે એનો ઉત્તર આપી શકો તેમ નહોતા. આજ આપણે એ વાતને જ્ઞાનની સાથે સમજ્યા, વાત તો એની જ છે પણ જ્ઞાનની સાથે સમજ્યા કે આચાર્ય મહારાજ જેને મંત્ર આપે એ જ અક્ષરધામનો અધિકારી બને એમ સ્વયં ભગવાન સ્વામિનારાયણ કહે છે. અને એમ જો તમે ન સમજો તો જેટલા જેટલા એમ કે ધર્મનું પાલન કરે એ ધર્મકુળ, આવું જો અર્થ ઘટાડવામાં આવે ફક્ત તો ધર્મનું પાલન તો ખાલી થોડા સ્વામિનારાયણ વાળા જ કરતા હોય, ધર્મનું પાલન તો ઘણા બધા કરતા હોય. મહારાજ કે ધર્મ તો વિમુખમાં હોય, શ્રીજી મહારાજ બોલ્યા, ધર્મ તો વિમુખ જીવમાં પણ હોય, વડતાલના 3 વચનામૃતમાં કીધું. મહારાજ કહે તો શું એને સત્સંગમાં મોઢેરો કરશું? શ્રીજી મહારાજના શબ્દો, ખાલી ધર્મના પાલનથી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી, ધર્મનું પાલન કર્યું છે, વિમુખ પણ કોઈ પાલન કરે છે એને અક્ષરધામનો કોન્ટેક્ટ કે જ થાય ભાઈ, ન જ થઈ શકે. ખાલી ધર્મ પાળે એ ધર્મકુળ, આ શબ્દને જો આપણે પકડશું તો સ્વામિનારાયણ સંપ્રદાયનું જ અસ્તિત્વ નહીં રહે એમ થશે. કોઈ પણ હોય ધર્મનું પાલન કરવાનો બધા અક્ષરધામમાં જાય, એ વાત માન્ય છે? તો માન્ય નહીં થાય, ગ્રાહ્ય નહીં થાય. અને એમ જ સીધી મૂંઢપણે આપણે લેશું કે આચાર્યશ્રી મંત્ર આપે એ જ અક્ષરધામમાં જાય અને આગળ પાછળની લાઈનની ખબર નહીં હોય તો આપણને કોઈ તોડી પાડશે તર્ક કરીને કે આ વાત લખાણી 76 આચાર્ય પદની સ્થાપના 82 થઈ, તો આપણે એ વાત સાચી હોય છે તો સાચી નહીં રહેવા દે. માટે વાત એ જ સાચી થાય કે ભગવાન સ્વામિનારાયણનો શરણાગત જે કોઈ બને એ અક્ષરધામનો અધિકારી બની શકે. અને શરણાગતિપણાનું મહારાજે પોતાના આચાર્ય સ્ત્રી માટે મહારાજે આચાર્યને હક આપ્યો છે, આચાર્યને શરણે જે ગયો છે મારે શરણે થયો છે, મારો શરણાગત જે બન્યો એ મારા અક્ષરધામનો અધિકારી બને. મહારાજ કે મંત્ર જ્યાં સુધી મારા આચાર્યને આપે ત્યાં સુધી મારું પૂજન કરવા માટે અધિકારી નથી થતો, મારી પૂજા કરવા માટે અધિકારી નથી થતો, પછી જ અધિકારી થશે. એટલે બહુ અદ્ભુત વાત મહારાજ અહીંયા 3 પ્રશ્નની અંદર બતાવી રહ્યા છે. આમ નહીં સમજ્યો તો બધા ધર્મકુળ ઘણા બધા છે એને શરણે જેને પણ એમ કહે છે અમે ધર્મકુળને આશ્રિત છીએ, ધર્મકુળને આશ્રિત છીએ, એને શરણે ગયા છીએ, માટે અમારી મુક્તિ થઈ જવી જોઈએ, તો પણ શાસ્ત્રમાં પરસ્પર બાધા આવશે. માટે આચાર્ય મહારાજના માધ્યમથી જેણે મંત્ર પ્રાપ્ત કર્યો એ જ અક્ષરધામમાં જાય, પણ આચાર્યને શરણે ગયો એ અક્ષરધામમાં જાય. શા માટે? તો ભગવાન સ્વામિનારાયણે એને શરણાગત બનાવવાનો માટેનો અધિકાર આપ્યો છે, માટે લેવલ ત્યાં લાગુ પડે છે. અને મહારાજ એવો જે ભક્ત છે એ જ્યારે દેહને છોડે છે ત્યારે યોગ સમાધિ વાળાને પ્રત્યક્ષ દેખે છે. અહીંયા આપણા મનમાં થશે યોગ સમાધિ વાળો પ્રત્યક્ષ દેખે છે તો પછી ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત દેહ મુકતો હોય ત્યારે ક્યારે કોઈ પરોક્ષના કોઈ સમાચાર નથી મોકલે, ફોન નથી કીધું, યોગી મોટા મોટા ઘણા બધા આટા મારે, કોઈએ ન કીધું એટલે આજ તમારો ભગત ધામમાં ગયો મેં જોયો, કીધું કોઈએ? હે, મારાના સમકાલીનથી આજ સુધીમાં લાખો કરોડો ભક્તો અક્ષરધામમાં પહોંચ્યા, પણ આજ સુધી પરોક્ષમાં કોઈ યોગી એવું નથી કીધું કે આજ તમારો સ્વામિનારાયણનો આશ્રિત અક્ષરધામમાં ગયો ને એમ દેખ્યો. અહીંયા મહારાજ કે યોગ સમાધિ વાળા પ્રત્યક્ષ દેખે છે તો એનું કેમ સમજવું? પણ યાદ રાખી યોગ સમાધિ વાળા એનો મતલબ અહીંયા સ્પષ્ટ એવો થાય કે જેને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના યોગથી, માન્યાના સંબંધથી, યોગથી એટલે સંબંધથી, પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના સંબંધથી જેની સ્થિતિ એવી થાય છે કે જેને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થઈ શકે છે, જેને સિદ્ધ સ્થિતિ કહેવાય. પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના સંબંધથી સિદ્ધ સ્થિતિને પામેલો જે પુરુષ છે એ જ ભક્ત, એ જ સંત, અન્ય કોઈ ભગવાનનો ભક્ત દેહને મૂકીને જાય છે ત્યારે એને એ પ્રત્યક્ષ જોઈ શકે છે. પણ સંબંધ કોનો? પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણનો. અને ભાઈ ભગવાન સ્વામિનારાયણના સંબંધથી તો કોઈ પણ ગમે તે જોઈ શકે, પહેલી વાત પ્રસિદ્ધ નથી. મહારાજના સમકાલીન સમયમાં મહારાજ ગમે એને ધામમાં મોકલે ને તોય પણ ગઢપુરની અંદર એક વેરા ભગત હતા, મહારાજાને પૂછે, 25 વર્ષની ઉંમર હો ભાઈ, 25 વર્ષની. અને મહારાજ કહે, વેરાજી ફલાણા ગામમાંથી અમારે ફલાણા ભગતને ધામમાં તેડી જવા, તેડી જાય. એટલે મહારાજને શું પૂછે ખબર, ભગત મહારાજની ઉંમર કેટલીક છે? મહારાજ કે 27 વર્ષની. અરે મહારાજ, તો છોકરા બહુ નાના નહીં હોય? મહારાજ કે નાના છે ને, 7 વર્ષનો, 3 વર્ષનો છે. અરે મહારાજ, તો છોકરા રખડી પડે ને બિચારાને. તો મહારાજ એક કામ કરો, એમ નહીં તેડી જતા. તો મહારાજ કે હાડું, તો પછી એને બળદ ને લેતા જાય, એમ કરીને મારે લઈ જાય. દિવસમાં 8-10 ફેરી પાછી વાત આવે, સત્સંગ કરતા કરતા વળી અટકે, પછી બોલે, વીરજી અહીંયા આવતો ફલાણા ભગતને ધામમાં તેડી જાઓ, તેડી જાઓ. મહારાજ કેટલી ઉંમર છે? મહારાજ કે 72 થયા. મહારાજ કે મારા કે ઉપાડી જાઓ, જલ્દી જાઓ, જલ્દી કરો. એટલે એનો મતલબ 72 વાળાએ પછી બાયપાસ સર્જરી કરાવવું નહીં. આ રોજની ઘટના, 8-10 રોજ બને. મુક્તાનંદ સ્વામીના મનમાંથી આવડા મોટા ભગવાન અનંત કરોડો બ્રહ્માંડ જેને આધારે રહે, એ ભગવાન આને આ સામાન્ય હરિભગતને પૂછી પૂછીને કરા, બધું હશે હું એમ? એક દાડો નો રહેવાનો. એટલે મહારાજને કે, મહારાજ તમે આવડા મોટા ભગવાન અનંત કરોડો બ્રહ્માંડ તમારે આધારે રહે, અને અનંત કરોડો બ્રહ્માંડના અધિષ્ઠાતાઓ તમને પૂછી પૂછીને કામ કરે, અને આ વેરા ભગતમાં હું એવું છે કે તમે એને પૂછીને કામ કરો છો? ત્યારે મહારાજ કેવું બોલ્યા ખબર? મહારાજ કે, સાંભળો સ્વામી, અમે તમને કહીએ, હુકમ એને પૂછીએ છીએ. આજથી મહારાજ કે 20 વર્ષ પહેલાં અમે ભક્તિબાગ આટો મારવા ગયેલા, અને એમાં દાદા ખાચરના ખેતરમાં માણકી લઈને આટો મારતા હતા. એમાં માણકીના ડાબલામાં ઝીંઝવાનું એક ભૂથું આવી ગયું અને નીકળી ગયું અને દેહ છૂટી ગયો, અને એ વેરાભાઈ થયા. મહારાજ કે, મારા ઝીંઝવાનું ભૂથું એ વેરાભાઈ થયા, એને પૂછી પૂછીને તમે કામ કરો, ભૂથાને પૂછી પૂછીને? ત્યારે મહારાજ બહુ સરસ બોલ્યા, મહારાજ કે ભૂથું પણ કોના ખેતરનું? દાદા ખાચરના ખેતરનું. અને મહારાજ કે ભૂથું ડાબલામાં આવ્યું, પણ કોના ડાબલામાં આવ્યું? માણકીના ડાબલામાં આવ્યું. ભક્તો, ભગવાન સ્વામિનારાયણનો મહિમા તો સમજો, એને એક ભગતના ખેતરનું ભૂથું થાય એ બળભાગી થઈ જાય તો આપણે તો સીધા એના ભગત થયા. બબ્બા બાજી જીતી ગયા જગમાં જે સત્સંગી થયા, જેણે કીધો કુસંગ ત્યાગ, તે મનુષ્યના મોટા ભાગ પ્રગટ પ્રભુને શરણે રહ્યા, બબ્બા બાજી જીતી ગયા. હવે જરાય પોતાની જાતને ઓછાળી નહીં માનતા, નહીતર કોકનું સારું સ્કૂટર જોઈ જાય, સારી ગાડી જોઈ જાય, કોકનો સારો ફ્લેટ જોઈ જાય, સારો બંગલો જોઈ જાય, ત્યાં ઓછાળો થઈ જાય. હાવલો, અરે ભલા આપણને તો મહારાજ અને મહારાજનું ધામ મળી ચૂક્યું છે એમ માનીને મોજમાં રહેજો, મારીની આજ્ઞા ખબરદાર થઈને પાળજો, મારનું ભજન કરજો. મહારાજ કે ખેતરનું ભોથું પણ કોના ખેતરનું, ડાબલો પણ કોનો? માણકીનો ડાબલો. માટે મહારાજ કે, કાંઈ થોડા પુણ્ય કાંઈ દાદા ખાચરના ખેતરનું ભોથું થવાય નહીં, થોડા પુણ્ય દાદા ખાચરના ખેતરનું ભોથું ન થવાય તો થોડા પુણ્ય આ જન્મ આ સત્સંગમાં જન્મ ધારણ કરાય, કેટલા મોટા પુણ્ય છે! એ પુણ્યના પ્રતાપે આજ પ્રગટ મહારાજ મળ્યા. આપણે એ વાત જોતા હતા કે યોગ સમાધિવાળા પ્રત્યક્ષ દેખે છે. યોગ સમાધિવાળા, યોગ સમાધિનો મતલબ એવો સ્પષ્ટ થાય કે ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવેલો, એ સાધુ હોય કે હરિભગત હોય, જેને ભગવાન સ્વામિનારાયણની અનન્ય નિષ્ઠા દ્રઢ થયેલી છે અને સાધન કરીને આત્માને પણ સિદ્ધ સ્થિતિ સુધી પહોંચાડ્યો છે, જેને સર્વત્ર જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન થઈ રહ્યા છે, એવો ભક્ત કોઈ પણ ભક્ત જ્યારે દેહ છોડે છે ત્યારે એને પ્રત્યક્ષ દેખી શકે છે. અને મહારાજ કે, ભગત પછી કોઈ પણ વિમાનમાં બેહીને જાય છે, એવો ભગવાનનો ભક્ત ક્યારેક વિમાનમાં બેહીને જાય, ક્યારેક ઘોડા ઉપર બેહીને જાય, ક્યારેક વેલડામાં બેહીને જાય, ગમે તે રીતે જાય. પેલા વેલડાવાળી કોઈની વાત હતી? મોકા ખાચીની. આપણે શેમાં જવું છે? વિમાનમાં બેહીને. શેમાં? વિમાનમાં બેસીને. મહારાજ આ વાત કરતા હતા ને, વિમાનમાં બેહીને જાય, ઘોડા ઉપર બેહીને જાય, રથમાં બેહીને જાય, વેલડામાં બેહીને જાય. મોકા ખાચર ઊભા થઈ ગયા સભામાં. મહારાજ કે, મારે ખબરદાર વેલડું લાવ્યા છો તો. મહારાજને કે, મહારાજ કે એમ કેમ? એમ કેમ એટલે 3 દાડા પહેલા વેલડા બેહીને જાવ તો વેલુડું પેલું ઊંધું તે છોલાઈ ગયો સમજુ કે હજી સારું નથી થયું, એટલે વેલુડું નહીં લાવતા, બાકી તમારે જે લાવવું હોય લાવજો. ભગવાનનો ભગત, તમારે શેમાં જવું છે? વિમાનમાં જવું છે. ટિકિટ ભાડું છે? વિમાનમાં જવું છે. વેલડાનું ટિકિટ ભાડું હલકું હોય, ઓછું હોય, વિમાનનું જબરું હોય. વિમાનમાં બહેન જો જવું છે તો ખીચું ગરમ જોશે, છે ને ગરમ, નોવત ગરમ થાય એમ કરજો, થોડા પૈસે વિમાનમાં બેહાય નહીં, ખીચામાં 400 રૂપિયા છે ને પછી એમ થોડું કે આપણે તો પ્લેનમાં બેસીને બોમ્બે જવું, જવાય હે ન જવાય, 7000 ખીચામ જોઈએ, એમ વિમાનમાં બેસીને જવું છે ને તો ખીચું ગરમ જોશે, શેનાથી ગરમ કરવું પડશે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઉપાસના એનાથી ગરમા ગરમ ખીચું હશે તો વિમાનમાં બેસીને સ્થિત નથી. તો કે લગ્ન પ્રસંગમાં જાય ને તે ખાઈ લઈશ, કે 3 શિબિર ભર્યા પછી બોલો લગ્નમાં ખાવાનું મુકાતું નથી, 3 શિબિર ભર્યા પછી બજારો વસ્તુ હજી છૂટતી નથી, એને ભાડે ને તે ઢીલો પોછો મળે થવા, બોલો બજારી વસ્તુ ભાડે તે ઢીલો પોછો મળે થવા, તેમ કરીને કેમ અક્ષરધામમાં જવા શકો? આ શિબિર ભર્યા પછી નક્કી કરજો, જગતનો કદડો બધો હૃદયમાંથી કાઢવો છે, અને હૃદયમાંથી કદડો કાઢવો હોય ને તો પેલા સ્થૂળ દેહ આચરણ થવું પડે, સ્થૂળ દેહ આચરણ થાય તો પછી અંતકરણનો કદડો આપણે કાઢવા માટે સક્ષમ થઈ શકીએ. ઘણા ઘણા તો 50 વર્ષથી સત્સંગ હોય ને તો એમને ઢબઢબિયા કરતા હોય, લો ઘણા જો ને 50 ફેરી મહેનત કરે ને તો તરતા શીખાય ને આવડે જ નહીં, એમને ધબધબિયા કરે અને અમુક 2 ફેરીમાં શીખી જાય, એમ અમુક અમુક હાવ તાજે તાજા હરિભગત હોય તો ખરેખરા શૂરવીર થઈ જાય, અને અમુક અમુક તો 50 વર્ષ કાઢ્યા હોય તો અમે ફેરફાર જ ન થાય. જો કે એમાં પછી ફેરફાર કરવા મહેનતી ન કરે, મારા દાદા ગુરુ કહેતા કે સ્લેટ કોરી હોય ને હાવ કોરી કોરી તો એમાં અક્ષર બહુ સારા પડે, એમ ઘવડિયા પડી ગયો ને ઘવડિયા એમ ખબર પડે કે નહીં, એમાં પછી અક્ષર સારા પડે, અને એમ બહુ વર્ષ સત્સંગમાં કાઢે પડે એમને કાઢ્યા ઢીલા પહોંચે એ ઘવડિયું પડી જાય કહેવાય, એ તમારું છોડે બોડે નહીં, અને તમે ગમે એટલું કહો ને તોય પણ અહીંયાથી નીકળતા નીકળતા માનો કમદાદ થયા હોય તો રસ્તામાં બસ ઉભી રહે ને એટલે તરત એટલે ફાફડાવાળો કાવે ભજીયાવાળો લાય હો કરામ કે શિબિરમાં જ જાતા જતા, બોલો એને ઘવડિયાવાળો કહેવાય, કેવો કહેવાય? હા ઘવડિયાવાળો. એટલે ઘવડિયાવાળા ખાસ ધ્યાન રાખજો, મહારાજ સુધી પોગવું છે ને, ખીચું ગરમ કરવાનું, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિથી જીવન સભર કરવાનું. બહુ સરસ મહારાજ વાત કરી. છેલ્લો પ્રશ્ન મારા સમજાઈ રહ્યા છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી, તેનું શું કારણ છે? બહુ સરસ પ્રશ્ન કર્યો. ઘણા સમયથી સત્સંગ કરે છે, 2 વર્ષથી 5 વર્ષથી 10 વર્ષથી 20 વર્ષથી, તોય પણ ગાઢ પ્રીતિ એને સત્સંગમાં થતી જ નથી, એમ. અને એને પોતાને ખબર હોય, ઓલાને ખબર પડે કે ઉપર છલો છે, એમ કેમ ઉપર છલાપણું રહે છે, કેમ ગાઢ પ્રીતિ સત્સંગમાં થતી નથી? પછીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી, ભગવાનનો મહિમા નથી સમજણ એટલે ગાઢ પ્રીતિ થતી, ભગવાનનો મહિમા સમજાણ વિના કાંઈ થાય જ નહીં. ભગવાનનો મહિમા છે ને એ બ્લડ છે, બ્લડ શું છે? બ્લડ લોહી ખલાસ થઈ જાય પછી શરીરમાં કાંઈ શક્તિ રહે? શરીરમાં બ્લડ છે ને મિષ્ટાનમાં ઘીનું સ્થાન એટલે મહિમા છે. શું છે? ઘી વિનાનું મિષ્ટાન કેવું લાગે? હે, લુખું લાગે ને, ખાવાનું મન થાય, ભૂખ્યો હોય તો ન થાય, બોલો. જ્યાં મિષ્ટાનની અંદર ઘીનું સ્થાન બધા કરતા મોખરે છે, મોક્ષના પથમાં મહિમાનું સ્થાન બધા કરતા મોખરે. મહારાજ કે વર્ષો સુધી સત્સંગ કરે છે, મહિમા નથી સમજાતો ત્યાં સુધી મહારાજ કે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. મહિમા માને બીજા શબ્દમાં ઉપાસના. મહારાજ કે જેને મારી સર્વોપરી ઉપાસના દ્રઢ ન થાય એને સત્સંગમાં કોઈ દી ગાઢ પ્રીતિ ન થાય. યાદ રાખજો, સર્વોપરી ઉપાસના દ્રઢ થયા વિના કોઈ દી સત્સંગ પોતાનો મનાય જ નહીં. તમને જરા કઠણ પડે આગું પાછું થાય એટલે તરત કૂદકો મારી બીજે. સર્વોપરી ઉપાસના દ્રઢ ન થાય ત્યાં સુધી મહારાજ મધ્યાહ્ન 9માં કીધું ને હરિભગત જ ન જાણો તો એને ગુણ બુદ્ધિવાળો જાણવો, બોલો. એટલે આ શિબિર ભર્યા પછી, છાવણી ભર્યા પછી આગુ પાછું જેમ તેમ કરી નહીં પણ સર્વોપરી ઉપાસના દ્રઢ કરજો, મહિમા દ્રઢ કરજો. અને સર્વોપરી ઉપાસના જેને દ્રઢ થયો હોય ને, મહારાજ એને સમજાઈ ગયા હોય ને, એને પછી ગમે તેવો દેશકાળ આવે, પોહા એવો, અરે આખા બ્રહ્માંડનું દુઃખ કદાચ એકલા માથે ઠલવાઈ જાય ને, તોય ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજાને કરતા ન માને. મારો મહારાજ જે કરતો છે એ જ બરાબર કરતો છે, અને મારો મહારાજ જેમ રાજી રે બસ એમ જ હું રાજી. હમ ખુશી હૈ ઉસી મેં જિસમે તેરી રજા હૈ, મુજે તો ઇધર ભી વાહ વાહ હૈ ઓર ઉધર ભી વાહ વાહ હૈ. એ પોઝિશન જ્યાં સુધી ઉપાસના દ્રઢ ન થાય ત્યાં સુધી ભગતની કોઈ દી થાય નહીં. ભગત ભલે હારો દેખાતો હોય, કદાચ 1000 2000 5000 10000 લાખ 2 લાખ 5 10 લાખ 25 લાખની સેવા કરી નાખે, પણ ઉપાસનાનું દઢીકરણ નથી થયું એનો બરોહો નહીં કે ક્યારે કૂદકો મારે. પણ જેને ઉપાસના સર્વોપરી દ્રઢ જીવમાં ઉતરી ગયો હોય એને કદાચ એક પાય પણ મંદિરમાં ન આપ્યો, બોલો, એક પાય ન આપ્યો, સ્થિતિ નબળી ન આપી ગયો, એક પાય ન આપી હોય તોય પણ એના પાયા પાતાળ સુધી ઊંડા ખૂતેલા છે, એને કોઈ હચમચાવી શકે નહીં. મહારાજ કે સત્સંગમાં ગાઢ પ્રીતિ નહીં થવાનું, એનો મતલબ ભગવાનના આચાર્ય મારાના દર્શન કરીએ, ભગવાનના સંતોના દર્શન કરીએ, ભગવાનના ભક્તોના દર્શન કરીને અહોહો ભાવ પ્રગટ ન થાય, અહોહો આહા આહા ન થાય, હૃદય આનંદથી ન ઉભરાય તો સમજી રાખું મને ભગવાનનો મહિમા સમજાણો જ નથી, મને ઉપાસના સમજાણે જ નથી. મારની સર્વોપરી ઉપાસનાની વાત કરીએ પણ ભગવાનના આચાર્ય મારા એના સંતોન ભક્તોને જોઈ હૃદય નાચી ન ઉઠે તો સમજવું કોઈક ખૂણે કાંઈક કાચું છે. આનંદ થાય જ ભગવાનના પંચવર્તમાન યુક્ત એવા સંતોન ભક્તોને જોઈ ત્યારે હૃદય નાચી ઉઠે, આચાર્ય મારા લાલ મારા જોઈને હૃદય નાચી ઉઠે તો સમજવું મને ઉપાસના સમજાણે છે, મને મહિમા સમજાણો છે. મહારાજ કે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. યાદ રાખજો, ભગવાનનો મહિમાનો સમજે ત્યાં સુધી ખુશપુછ 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 જ કરે. એ કદાચ સત્સંગની બહાર હોય ને તો ખુશપુછ ખુશપુછ કરે, કદાચ અંદર ઘરી જાય ને તો ખુશપુછ બંધ ન થાય ને. બોલો, જેને મહિમાનો સમજાણો હોય એને મહારાજ કે એને મહિમાની કચાશ છે. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. પોઈન્ટ બહુ અદ્ભુત મહારાજ બતાવ્યો. મનમાં એમ થાય તો પછી સત્સંગમાં ગાઢ પ્રીતિ થવા માટેનું સાધન શું? મહિમા. તો મહિમા પાછો દડકવાનું સાધન શું? શું બતાવ્યું? સાધુનો સમાગમ. ભક્તો, ઘણા લોકો તેવું માને છે વ્યવધાનમાં આપણે સાધુ જોતા જ નથી કે, પણ બહુ સાચું કહું, સાધુ મળ્યા વિના ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજવા એ વાત આજે નહીં બને, ગઈકાલે નહીં બની હોય અને આવતીકાલે નહીં બને. કારણ કે સાધુને સાધુની પાસે ગયા વિના, સાધુની પાસે બેસી સત્સંગ કર્યા વિના ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાવશે કોણ? અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા ન સમજાય ત્યાં સુધી સ્વભાવ પણ કોઈ દી જાય નહીં. ભગવાનનો મહિમા નથી એટલે સાધુનો મહિમા નથી, અને સાધુનો મહિમા નથી ને પછી પોતાનો સ્વભાવ તો એની અંદર ભરપૂર છે, ગળા સુધી ભર્યા છે, અને સ્વભાવ પર જ્યારે વઢશે ત્યારે ખમી હકશે નહીં. ખમશે નહીં પછી શું થશે? તો કે એને સાધુનો અભાવ આવશે. સાધુનો અભાવ હશે સાધુ દૂર જશે. સાધુ દૂર જશે એટલે શું થશે? ભગવાનનો મહિમા નહીં સમજાય. ભગવાનનો મહિમા નહીં સમજાય એટલે શું થશે? તો સત્સંગમાં ગાઢ પ્રીતિ નહીં થાય. સત્સંગમાં ગાઢ પ્રીતિ થવાનું માધ્યમ મહિમા, મહિમાનું માધ્યમ સાધુ, સાધુનો માધ્યમ સ્વભાવનો વિદાય, સ્વભાવની વિદાયગીરી, અને સ્વભાવની વિદાયગીરી એ સત્સંગનો સુહૃદ ભાવ. ગમે એવો સ્વભાવ હોય પણ જો હેત હોય ને, હેત સાધુરે હેત હોય, ગમે એટલું કઠણ કહે તો સહન થઈ જાય, અને કઠણ કહે ને સહન થાય એટલે સ્વભાવને વિદાય લેવી જ પડે, અને સ્વભાવ જાય પછી હેત થાય ને, હેત થાય એટલે વાત મનાય ને, વાત મનાય એટલે ભગવાન સર્વોપરી સમજાય જાય. ભગવાન સર્વોપરી સમજાય પછી મનમાં થાય, ઓહો આવા મોટા સર્વોપરી ભગવાન, એનો આ સત્સંગ એ મને પ્રાપ્ત થયો. ઓટોમેટિક સત્સંગમાં ગાઢ પ્રીતિ થશે. સાધુના સમાગમથી મહારાજ કહે કે ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે, અને તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાત કરનાર જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. અવગુણ રૂપે એને પાપ બુદ્ધિમાં પેસે છે. અવગુણ એટલે બીજા નંબરમાં દ્રોહ. આપણે કાલે જ મને એમ છે વાત કરી હતી કે ગમે તેવો બધ આત્મા, ગમે તેવો બધ હોય, ગમે તેવો પાપી હોય, પાપની કોઈ લિમિટ ન હોય, અનેક ગુરુસ્ત્રીનો સંગ કરનારો હોય, દારૂ પાન કરનારો હોય, માંસ ભક્ષણ કરનારો હોય, ગમે તેટલા પાપો ચોરી આદિનો કરનારો હોય, તોય પણ એના જીવનમાંથી હજુ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી મોક્ષનો અધિકાર, મોક્ષ કરવાનો અધિકાર ગયો નથી. સમજાણું? એને અધિકાર જ ગયો નથી. એ જો સાવધાન બની જાય ને તેનો ત્યાગ કરી દે એટલે તરત મોક્ષનો અધિકારી. એક જ અધિકારમાંથી બહાર નીકળી જાય છે કોણ? તો કે ભગવાનના ભક્તનો દ્રોહી અધિકારમાંથી બહાર નીકળી જાય છે. એની પાસે અધિકાર પછી બચતો હોતો નથી.
એ કદાચ જગતમાં સારો દેખાય, પેલો ખરાબ જ દેખાય. પાપી તો ખરાબ દેખાય ને, દારૂ પાનનો કરનારો હોય, માંસ ભક્ષણનો કરનારો હોય, વ્યભિચારી, તો ખરાબ જ દેખાય. એ ખરાબ દેખાતો હોવા છતાંય પણ એના જીવનમાં એટલી જ ખામી, એને સાવધાન થવાની જરૂર છે. સાવધાન થાય ને તો મોક્ષનો પૂર્ણ અધિકારી બની જાય. અને મેં કાલે તમને વાત કરી હતી કે તુલસીદાસજી તો માનો કે પોતાની સ્ત્રીમાં આશક્ત હતા, એટલે પાપી આપણે ન કહી શકાય, પણ જીવ નિર્બળ કહેવાય, જીવ નિર્બળ કહેવાય, બળ વિનાનો જીવ કહેવાય. પણ સંત સુરદાસ જેના વચને ભગવાન તુરંત દર્શન આપે, એ સંત સુરદાસ તો વેશ્યાના સંગી હતા. એને શું કહેવાય, પાપી કહેવાય કે નહીં? વેશ્યાનો નિત્ય સંગી પુરુષ, પોતાના પિતા ધામમાં ગયો અને પડતા મૂકીને વેશ્યાને પોગી ગયેલો આવો પુરુષ, પરંતુ એ સંકલ્પ કરીને ભગવાનને દર્શન દેવા માટે આવે. આ વાત શું બતાવે છે કે જગતમાં એનું ઘણું ખરાબ દેખાય, દારૂપાન માંસ ભક્ષણ વગેરે વગેરે કરનારો જગતમાં ઘણો ખરાબ દેખાય. એની સામે દ્રોહી કદાચ સારો દેખાય, બની શકે ધર્મવાન હોય, જ્ઞાનવાન હોય, વૈરાગ્યવાન હોય, વગેરે વગેરે ગુણો છે, એને અવલંબન કરીને અહંકારી બન્યો છે. અને અહંકારી જ્યારે બન્યો છે ત્યારે અહંકાર દ્રોહનું મુખ્ય કારણ હોય છે. મનમાં એમ માને હું બધાથી શ્રેષ્ઠ, મારા સમકક્ષ કોઈ નથી, અને આ સંકલ્પ ઉઠતાની સાથે એ ભગવાનના ભક્તનો કોઈનો દ્રોહ કરી બેસે છે, જેથી કરીને મોક્ષના માર્ગમાં એનું નામ કેન્સલ થઈ જાય છે. દ્રોહી મોક્ષને પથે કોઈ દી ચાલી શકતો હોતો નથી. મહારાજ વડતાલના 11મા વચનામૃતમાં કે એનો જીવ નાશ પામી જાય છે. એટલે ભગવાનના ભક્તો સદૈવને માટે યાદ રાખે કે કદી પણ ભગવાનના ભક્તનો દ્રોહ ન થાય, એમાં કદી હાથ ન નખાય, એનું અનુસંધાન રાખે. હા, મહારાજે પાછું એવું ચલાવી નથી લેવાનું કીધું, કોઈની અંદર ભૂલ છે, ખોટ છે, ખોટ તો ખોટ જ છે, ભૂલ તો ભૂલ જ છે, અવશ્ય મેં ભૂલ કહેવી જ જોઈએ, અવશ્ય મેં ખોટનું દુઃખ હોવું જ જોઈએ, ચલાવી લેવાની વાત નથી મહારાજ કરી. પરંતુ એની કહેવાની પદ્ધતિ હોય, એને સુધારવાની પદ્ધતિ હોય, એ પદ્ધતિસર ચાલશે તો મુમુક્ષના જીવનની અંદર પણ ફેરફાર થશે, મુમુક્ષ બદ્ધમાંથી મુમુક્ષ પણ થશે, મુમુક્ષમાંથી મુક્ત કક્ષાએ સુધી પણ પહોંચી શકશે. કહેવાની જો પદ્ધતિ નહીં હોય જીવનની અંદર, મોક્ષના પથે બરાબર યાદ રાખજો, જેને બહુ જ આગળ જવું છે એની પાસે કહેવાની પદ્ધતિ હોવી જોઈએ, સાંભળવાની પદ્ધતિ હોવી જોઈએ, બે પદ્ધતિ હોવી જોઈએ. ઘણી ફેરી મુમુક્ષને કહેવાની પદ્ધતિ નહીં હોય, સાંભળવાની પદ્ધતિ ન હોય. કહેવાની પદ્ધતિ માને કોઈનો વાંક છે, ગુનો છે, તો એ ગુનો એનો વાંક એનો ટળી જાય અને મુમુક્ષ મોક્ષને પથે આગળ વધી શકે, એવી રીતે વ્યવસ્થિત એને આગળ વધારે, એવી રીતે કહી અને મુમુક્ષને સુધારે, કહેવાની પદ્ધતિ આવડી કહેવાય. સાંભળવાની પદ્ધતિ આવડવી જોઈએ. સાંભળવાની પદ્ધતિ ક્યારે આવડી કહેવાય? તો કોઈ મુમુક્ષ, અરે નાનામાં નાની વ્યક્તિ છે અને પોતાને પોતાની ભૂલ કહે તો એનું તુરંત સ્વીકાર કરી અને ભૂલને સુધારવાનો પ્રયાસ કરવો, એ સાંભળવાની પદ્ધતિ આવડી કહેવાય. નતર પોતાનો વાંક હોય અને જરાક કોક કહે ત્યાં તો ઊંચા નીચો થઈ જાય કહો અને ફૂફાડા મળે મારવા, અને સાંભળવા તૈયાર ન થાય તો સાંભળવું, સમજવું કે એને સાંભળવાની પદ્ધતિ નથી. કહેવાની પદ્ધતિ શીખવી પડે, સાંભળવાની પણ પદ્ધતિ શીખવી પડે. એટલે બહુ સરસ મહારાજ અહીંયા વાત કરી રહ્યા છે. મહારાજ કે સત્સંગમાં ગાઢ પ્રીતિ એટલા માટે નથી થતી, એ ભગવાનના સંતના માધ્યમથી એના સ્વભાવ ટળેવા છે. જ્યાંથી સ્વભાવ ટળેવા છે એનો જ એને અભાવ લીધો, જેથી કરીને મહારાજ કે એની બુદ્ધિની અંદર પાપ પેઠું, અને પાપે કરીને મહારાજ કે એને સત્સંગની અંદર ગાઢ પ્રીતિ થતી નથી. કાં જે અન્ય સ્થળે ને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બહુ સરસ મહારાજ વાત કરી. મહારાજ કે અન્ય ક્ષેત્રમાં જે પાપ કર્યું તીર્થક્ષેત્રમાં ધોવાઈ જાય છે, પણ તીર્થક્ષેત્રમાં કરેલું પાપ તો વજ્રલેપ થાય છે, એનો નાશ થતો નથી. ભક્તો, અહીંયા તીર્થક્ષેત્ર જે શબ્દ મૂક્યો છે એ મહદઅંશે સ્થાન પરત્વે કરતાંય પણ, યાદ રાખજો, સ્થાન પરત્વે કરતાંય પણ વ્યક્તિ પરત્વે લખેલો છે. તમારે લખવું એને લખજો, આ વસ્તુ આમ જ છે. સ્થાન પરત્વે કરતાંય પણ વ્યક્તિ પરત્વે લખેલો છે. વ્યક્તિ પરત્વે માને ભગવાનના એકાંતિક સંત છે કે એકાંતિક ભક્ત છે, એનો દ્રોહ કર્યો એ તીર્થરૂપ છે. કારણ કે ભગવાને ભગવાનના એકાંતિક સંત કે ભક્તને તીર્થરૂપ કીધા છે મધ્યના 54મા વચનામૃતમાં. એ તીર્થરૂપ સ્થાનની અંદર, કારણ કે મહારાજ અમે કેવું કીધું એટલે એ વસ્તુ સિદ્ધ થાય છે. મહારાજ કે અન્ય ક્ષેત્રે કરેલું પાપ એ તીર્થક્ષેત્રમાં ધોવાય છે, પણ તીર્થક્ષેત્રમાં થયેલું પાપ ધોવાતું જ નથી. પછી મહારાજ કેવો શબ્દ મૂક્યો, મહારાજ કે જેના દ્વારા દ્રોહ થયો છે પાપથી એને જ રાજી કરે રીજવે તો જ પાપ ધોવાય છે, એ શબ્દ જ બતાવે છે કે અહીં વ્યક્તિ પરત્વે તીર્થ શબ્દનું સંબોધન છે. નતર જે સ્થાનમાં પાપ થયું સ્થાનને રાજી કેમ કરવું કોજી? એટલે અહીંયા તીર્થક્ષેત્ર જે શબ્દ છે એ વ્યક્તિ પરત્વે શબ્દ છે. તીર્થની અંદર તો માનો કોઈ મુમુક્ષ રહે તીર્થક્ષેત્રમાં નથી, પાપ થયું તો પાપને તીર્થને સંબંધ નથી હોતો, પાપને તીર્થને સંબંધ હોતો નથી. મુમુક્ષ ફરીવાર સાવધાન બને તો એમાં તરત નીકળી જશે, એને તીર્થની માફી માગવાની નથી આવતી. કારણ કે એ કેવું તીર્થ છે? સ્થાવર તીર્થ છે. અહીંયા મહારાજ મહોદવંશ જંગમ તીર્થની વાત કરે છે, કારણ કે એને રાજી કરવાના. હવે તીર્થ રાજી થયું કે નહીં ખબર કેમ પડે? કહોજી, જ્યારે જંગમ તીર્થ કુરાજી થયું એ ખબર પડે છે, રાજી થયું એ પણ ખબર પડે છે. અને બીજા નંબરમાં અહીંયા દ્રોહ શબ્દ ચાલ્યો છે આગળથી, યાદ રાખો, દ્રોહ શબ્દ ચાલ્યો આવે છે અને દ્રોહરૂપી પાપ આગળથી ચાલ્યો આવે છે. દ્રોહરૂપી પાપ તો દ્રોહ તો શેના અવલંબન કરીને થાય છે? તો કે અહંકારને અવલંબન કરીને થાય છે. યાદ રાખજો, દ્રોહ શેના અવલંબન કરીને થાય છે? અહંકારને અવલંબન કરીને થાય છે. તો અહંકારી માણસ ગંગાનો શું અપરાધ કરે કોજી? અહંકારી વ્યક્તિ હંમેશા વ્યક્તિનો અપરાધ કરે, વ્યક્તિનો દ્રોહ કરે. માને કોઈ સંત કે કોઈ ભગવાનના ભક્ત કે આચાર્ય મહારાજ એનો દ્રોહ કરે તો એને છૂટવાનો ઈલાજ શું? એક જ, જ્યાં દ્રોહ કર્યો છે ત્યાં જ જ્યારે આજીજી કરે એને રાજી કરી દે તો મેળ પડી જાય. પણ કઠણ છે. હું કામ કઠણ છે? કારણ કે દ્રોહ કોણ કરે? માની માણસ. યાદ રાખજો, દુનિયામાં કામી ઝૂકે, લોભી ઝૂકે, સ્વાદી ઝૂકે, સ્નેહી ઝૂકે, પણ માની ઝૂકે નહીં. માની કોઈ દી દાસ થઈ શકે નહીં, અને દાસ થઈ આવીને એમાંથી કોઈ દી બહાર નીકળાય નહીં. એટલે ઝૂકી શકતો જ નથી, જેથી કરીને એનું પાપ વજ્રલેપ થાય છે. ઉલટાનો એ પાપ વધારે વધારે કરતો જ જાય છે, અને પછી એવું વજ્રલેપ થઈ જાય છે, એની મતિ આખી ભમી જાય છે, અને મોક્ષના પથમાંથી સદૈવને માટે પડી જાય છે. માટે જેને પોતાનો મોક્ષ ઈચ્છવો, જેને સત્સંગનું દઢીકરણ કરવું, એવો જે ભગવાનનો ભક્ત છે એને ભગવાનને એકાંતિક સંત કે ભગવાનને એકાંતિક ભક્ત કે આચાર્ય મહારાજ એની સાથે અતિશય હેત કરવું. અતિશય હેત કર્યું હશે ગમે ત્યાં દુઃખી અને કઠણ વચન કહેશે તો હિતકારી મનાશે, અને વચન હિતકારી મનાશે એટલે જીવનમાં ફેરફાર થશે, અને જીવનમાં ફેરફાર થશે એટલે ભગવાન રાજી થશે, ભગવાન રાજી થશે એટલે સત્સંગ એનો દઢ થશે. એવી રીતે અદ્ભુત મહારાજે અહીંયા પ્રથમના પહેલા વચનામૃતમાં વાત કરી, અને એની સાથે જ અત્યારે આપણે એ કથાનો ટાઈમ પણ અહીંયા પૂર્ણ પ્રથમના પહેલા વચનામૃતની સાથે જ આપણે કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ